आनंद मूर्ति श्री कृष्ण ततो एव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः वर्णिवे शरमणीय दर्शनम् मंदहास रुचिरालनानम् पूजितं सुरनरोत्तमेन मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय श्री स्वामी नारायणाय अवतारिणे नमो सर्वांतरयामिने सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदानंददायिने आनंद घन मूर्तये सहजानंद स्वामी ने नमो कठिन तप कारणे वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः बालरूपाय महासमर्थाय श्री बालघनश्यामाय नमो नमः आदि गुरवे सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामी ब्रह्मानंद स्वामी निष्कान स्वामी प्रेमानंद स्वामी इत्यादि सर्वे नंद सद्यो नमो नमः मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः सर्वधामस्त सर्वभुक्ते व्यह प्रकट सर्वसाध्वरि भक्ते भ्यो नमो नमः वाला भक्तो अपना संप्रदाय ना महान विद्वान अचिंत्यानंद ब्रह्मचारी कृत विवेक शतक नी कथा अपने सांभळी रिया छे आ आठमी सभा छे श्रव्या श्रव्य विवेकनी कुसंग संग ग्राम्य कथा घटत घटत घट जात साधु संग हरि कथा जन वधत वधत वध जात विक्रम संवत 2069 चैत्र शुद्ध दशम रविवार तारीख 21 अप्रैल 2013 सारी बात अने खराब बात સાંભળવાથી કેટલો ફેર પડે છે આપણે એના ઉપર એક દ્રષ્ટાંત આપણે જોઈ લેવાનું છે. આપણા કાન દ્વારા આપણે માત્ર ને માત્ર હારી વાતો જ અંદર હૃદયમાં જવા દઈએ તો આપણું હૃદય કેવું બને, અને જો કાન દ્વારા જગતમાં થતી નકામી ખરાબ વાતો જો અંદર જવા દઈ તો અંતર કેવું બને. એના ઉપર એક દ્રષ્ટાંત આપું છું. વડોદરાના સિયાજીરાવ સરકાર, વડોદરા નરેશ, બહુ સારા માણસ હતા. વિદ્વાનોને રાખતા, ચર્ચાઓ કરાવતા. એણે એક મંદિર બનાવ્યું છે, એની પૂજા વ્યવસ્થા પોતે પૂજારી રાખીને કરાવતા, ધાર્મિક માણસ. એણે ક્યાંકથી વાત સાંભળી કે દ્વારિકામાં કોઈક બ્રાહ્મણને ત્યાં એક પોપટ છે, અને એ પોપટ આખી ભગવદ ગીતા કંઠસ્થ બોલે છે. પોપટે ગીતા કંઠે કરી છે. તમે બધા ચોપાઈઓ કંઠે કરો છો ને, આ પોપટે શું કંઠે કર્યું, અને આ બધા પોપટ શું કંઠે કરે છે? હા, સાગર કથા કંઠે કરે. પણ અહીં છે ત્યાં સુધી તો એકબીજા પાસેથી ચોપાઈઓ સાંભળશે, એટલે ચોપાઈઓ કાન દ્વારા અંદર જશે, એટલે પાછી મુખ દ્વારા બહાર નીકળશે. પણ ઘરે ગયા પછી તમારી શું દશા થાય? તમારા કુસંગી મિત્રો બધા ભેગા મળશે, શેરીઓના છોકરાઓ ના તેન, ઘરના બધા એવા માણસોનો યોગ થાય તો પછી ગોખેલી ચોપાઈઓ પણ ભૂલાઈ જાય. ચોપાઈઓની જગ્યાએ બીજું ત્રીજું તમે બોલવા લાગશો, સંગ બદલે એટલે થાય ને એવું. આ પોપટની વાત છે એટલે કહું છું. હો ટાબરિયાઓ, તમને કહું છું, સુનમન થઈ ગયા બધા. બોલે વીડિયાનું મોઢું આમ કર્યું ને એટલે મૂજી ગયા. અરે ઓ પાંખું વિનાના પોપટો, ચોપાઈઓ આવડે છે ને? ક્યાં ગામમાં પોપટ ગીતા કંઠે બોલતો હતો? દ્વારિકાનો પોપટ. સિયાજીરાવ સરકારને એમ થયું કે આવો પોપટ આપણા રાજમહેલમાં હોય અને ગીતા બોલે તો કેવું સારું. બોલો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એમ કરીને ગીતા માંડે બોલવા તો કેટલું રૂડું કહેવાય. માણસ ગીતા બોલે તો સમજે, આ તો પોપટ ગીતા બોલે. ગમે એટલા પૈસા થાય, રાજાને પૈસાની તો તાણ ન હોય, આપણે એ પોપટ લેવો છે. અહીંથી રાજાએ એમના માણસો મોકલ્યા અને કહ્યું કે ગમે તે કિંમત દેવી પડે પણ એ પોપટ આપણે લાવો. વડોદરાથી માણસો દ્વારિકા ગયા. એ જમાનામાં આ બધા હાલતા વધારે જતા, ક્યાં તો ઘોડા ને ક્યાં રથ હોય, જલ્દી પહોંચાય નહીં, ઘણા દિવસ થાય. ગયા, બ્રાહ્મણનું ઘર ગોત્યું, મળ્યા. પોપટને ચકાશો કે ભાઈ આખી ગીતા કંઠે બોલે તો બોલે, બોલાવો. ત્યાં તો પોપટે શરૂ કર્યું, ગીતાના શ્લોક બોલે. માણસો કે બોલો કિંમત, તો કે આટલી, તો કે લ્યો લાવો પોપટ. એ પોપટ લઈ અને માણસો નીકળ્યા. તે લગભગ 10-15 દિવસે વડોદરા આવ્યા. અહીંયા રાજાએ આખા વડોદરા શહેરમાં જાહેરાત કરી કે પોપટ ગીતા બોલે, પોપટ ગીતા બોલે. આ તારીખે સભા છે, બધાય માણસો પધારજો, પોપટ ગીતા બોલશે તેનો સાંભળવાનો લાભ મળશે. ગામના વિદ્વાનો, ધાર્મિક લોકો, સજ્જનો અને આમ બધી જનતા આશ્ચર્યચકિત એકત્રિત થઈ મોટી વડોદરામાં સભા ભરાણી, પોપટને સભામાં લાવ્યા અને કહ્યું કે પોપટ ગીતા બોલ, અને પોપટ બીજો બકવાસ માંડ્યો કરવા. રાજાને એમ થયું કે આ તે કઈ જાતનું લ્યા, ગમે એવું બોલવા માંડ્યો, ગાળ્યો બોલે, આ બધો બકવાસ શરૂ કર્યો. આખી સભા હામું હામું જોઈ રહી, રાજા ભોંઠા પીડ્યા. જાહેરાત બહુ કરેલી, પોપટ ગીતા બોલે છે, શ્લોકો બોલે છે, પોપટે ગીતાની જગ્યાએ ગાળ્યો ધબધબાવી. બધા વિચારમાં પડી ગયા. રાજાએ પહેલાને કીધું કે લ્યા તમે બરાબર ચકાસણી કરીને પોપટ લાવ્યા છો? તો હા, ત્યાં ગીતા બોલ્યો હતો, ભમાળો અહીં બોલતો કેમ નથી? થઈ મુશ્કેલી મોટી. પણ એક વિદ્વાન ચતુર બ્રાહ્મણ સારો હતો, એણે આ મુશ્કેલીને હલ કરવા રાજાને ઉભા થઈને વિનંતી કરી કે અન્નદાતા મહેરબાની કરો, એક અઠવાડિયું પોપટ મને આપો, હું એને ગીતા બોલતો કરી દઉં. એમ તો કે હા. રાજા કે બહુ સારું, પોપટ એને આપ્યો, સભા બધી વિખાઈ ગઈ, ગીતાને બદલે ગાળ્યો સાંભળીને ગઈ. વિદ્વાન બ્રાહ્મણ પોપટને ઘરે લઈ ગયો અને 8 દિવસ સુધી આ બ્રાહ્મણે પોપટને ગીતા સંભળાવ્યા કરી. શું કર્યું? ગીતા સંભળાવ્યા કરી, ગીતા એની પાસે બોલ્યા કરે બ્રાહ્મણ. અદભુત આશ્ચર્ય થયું. રાજાને કહ્યું કે હવે ફરી વાર સભા કરો, બોલશે ને હવે બોલશે કે ગીતા? ઓ ગીતા, ગીતા. સભા પરાણી, ભૂદેવ પોપટને લઈને આવ્યા અને કહ્યું કે પોપટ ગીતા બોલ, અને પોપટે ગીતા બોલવાની શરૂ કરી. સભા આખી આશ્ચર્ય પામી ગઈ. હા હા હા, શ્લોકો બોલે પોપટ કડકડાટ. સિયાજીરાવ સરકારને આશ્ચર્ય થયું કે ભાઈ આમ કેમ થયું? એણે પેલા વિદ્વાનને કારણ પૂછ્યું, આનું કારણ શું? પેલા બધો બકવાસ આ પોપટે કર્યો ને હવે ગીતા બોલ્યો, એનું કારણ શું? ત્યારે વિદ્વાન બ્રાહ્મણે કહ્યું કે દ્વારિકાથી જ્યારથી આ પોપટને લઈને આ બધા માણસો નીકળ્યા, ત્યારથી લોકોએ જે જે રસ્તામાં બકવાસ કરેલો, આ તો બધા ભાડુતી માણસો, એ તો ઘડીક ગાળ્યું બોલે, ઘડીક બીજી વાતો કરે, આ કરે તે કરે, એટલે એ બધું આ પોપટમાં રેકોર્ડ થઈ ગયું. હવે અહીંયા આવીને સ્વિચ ઓન કરી તો પોપટ ઈ માંડ્યો બોલવા, જે હતું ઈ. અલા ભાઈ, કેસેટમાં જે રેકોર્ડિંગ કરેલું હોય એ જ વાગે કે બીજું વાગે? હવે એ જૂનું બધું રસ્તામાં કચરું એના માથામાં ભેગું થયેલું, એને ડિલીટ કરવું પડે, નવું રેકોર્ડિંગ કરવું પડે, એટલા માટે હું એને ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈને મેં એને ગીતા સંભળાય સંભળાય કરી, એટલે એની ગીતા અંદર હતી, એ પાછી તરત તાજી થઈ ગઈ, અને આ પોપટ ગીતા બોલ્યો. લ્યો, આનામાંથી હું સાર લેશો? સારું સાંભળવાથી જ અંતરમાં સારું આવે છે. નબળું સાંભળીએ તો હૃદયમાં બધું નબળું કચરું ભેળું થઈ જાય. માટે શ્રવ્યા શ્રવ્ય વિવેક ઇમ્પોર્ટન્ટ છે, અતિ જરૂરી છે. નબળું સાંભળવું નહીં, નબળું સાંભળવું. જેવા શબ્દો સાંભળીએ એવી જ આપણી વાણી પછી બોલાય છે, અને એવું જ જીવન પણ બની જાય છે. આ પોપટની વાત નથી, આ વાત આપણી છે. આપણે ઓફિસે, ઘરે, ખેતરે, બજારે જ્યાં જઈએ છીએ ત્યાં જેવું જેવું સાંભળીએ છીએ તેવું તેવું આપણું અંતકરણ થાય છે, અને એ પ્રમાણે પછી આપણાથી બોલાય છે ને જીવન જીવાય છે. માટે હલકું સાંભળવું નહીં, ખબર હોય કે ન હોય, પણ શબ્દની તાકાત બહુ છે, બહુ જ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે શબ્દમાં બહુ તાકાત છે. જેવા શબ્દો સાંભળીએ એવું આપણું અંતકરણ થઈ જાય. બોલો, એવું માટે દેખાવા ન હોય તોય, માટે સારું સાંભળવું. પેલા બ્રાહ્મણની વાત બહુ પ્રસિદ્ધ છે, શબ્દ સાંભળીને એને કેવું થઈ ગયું. એણે એક ગાય હામા ગામથી ખરીદીને લીધી, પછી પોતાને ગામ જાતો હતો. ચાર ચોરે નક્કી કર્યું કે આ બ્રાહ્મણ પાસેથી ગાય લઈ લેવી છે. એક એક ગૌને અંતરે ચારેય ગોઠવી ગયા પ્લાન કરીને. ભૂદેવ નીકળ્યો એટલે પહેલો ચોર મળ્યો, એને એમ કીધું, અરે ભૂદેવ, આ વાઘ ક્યાંથી લઈને જાવશો? ભૂદેવ કે, ભલામણ, વાઘ નથી, ગાય લીધી છે, વાત શું કરે છે? અરે વાઘ છે, વાઘ. તમે આને ગાય માનો છો? કોને તમને વાઘ વળગાડ્યો? હવે જાણે શાનો માનો. પણ શબ્દ પડ્યા કે વાઘ છે. એક ગૌ આવ્યા ત્યાં બીજો ચોર ગોઠવાઈ ગયેલો, એ પડખે ચડ્યો, અરે એટલે વાઘ, હે વાઘ ક્યાંથી લેવા? ભૂદેવ કેલા, ભાઈ ગાય લેવું છે. અરે વાઘ છે બાપા, ફાડી ખાય તને, એમ કઈ નહીં તો વયો ગયો. પણ ભૂદેવને જરાક ફડકો પહેરી ગયો, આગો આગો હાલે, હવે અસર થઈ. શેની અસર થઈ ભાઈ? શબ્દોની. શબ્દ સાંભળીએ ને એવી અસર થાય થાય ને થાય. વળી ગવક આલ્યા, ત્યાં ત્રીજો ચોર મળ્યો, એને આશ્ચર્ય સાથે કીધું, એ ભૂદેવા, વાઘ કરે, પણ તમે વાઘને લઈને ક્યાં આવ્યા? હવે ભૂદેવને બહુ ફડકો પડ્યો. ભૂદેવે એક જ ગણિત આંક્યું કે બધા ખોટા ન હોય, મારાએ મને ઓલાએ વાઘ વળગાડી દીધો છે, શું સારું, મને કેમ ગાય લાગે છે. હવે તો આમ બહુ આઘા આઘા હાલવા માંડ્યા, દોરીનું હાવ પૂછડું પકડીને હાલે આઘા. ગવ ગાલ્યા ત્યાં વળી ચોથો ચોર મળ્યો અને ગયે, ભૂદેવા, વાઘ લઈને જાવશો, તમે શું કરો છો? અરે ભૂદેવને મની ગયું, દોરડું મૂકીને ભાગ્યા ભૂદેવ. પછી પેલા ચોર ગાય લઈને જતા રહ્યા. જોઈને શબ્દની તાકાત, જોઈ કે ન જોઈ એ વાત છે. રોજ સાગર કથા સાંભળીએ તો આપણે મહામુક્ત બની જઈએ કે ન બની જઈએ? અને રોજ બીજી ત્રીજી ખરાબ વાતો સાંભળીએ તો આપણે ખરાબ થઈ જઈએ કે નહીં? માટે શું સાંભળવું અને શું ન સાંભળવું એના માટે આપણે હવેથી બાકી રહેલી જિંદગીમાં સાવધાન બની જવું છે. મંજૂર? જેને જેટલી બાકી રહી છે એને હવે પછીની બાકીની જિંદગીમાં ન સાંભળવાનું સાંભળવું નહીં, બંધ જ. એને જરાય હળવાશથી નહીં લેવાનું કે એમાં હું સાંભળ્યું તે, અરે નહીં સાંભળવાનું જ. આ પોપટ જેવી દિશા થાય, આ ભૂદેવ જેવી દિશા થાય, આપણને વાત સામાન્ય ને નોર્મલ લાગતી હોય, પણ જેવું સાંભળીએ તેવું આપણા હૃદયમાં પહે છે, અસર કરે છે. આપણે એવા થઈ જઈએ છીએ બાપા, માટે નબળું નહીં સાંભળવાનું, આ વિવેક રાખવાનો. એવી ખળ ટોળી ભેગું બેહવાનું જ નહીં કે જે નરી નબળી જ વાતો કરતા હોય. અમુક માણસો ને એવી ટેવ હોય, એના અંતરમાં નર્યું હલકું જ ભર્યું હોય, ખરાબ જ ભર્યું હોય, એ બોલ્યો નથી, ગંધવાડો નીકળ્યો નથી. કેમ જે એને કાન દ્વારે અંદર નર્યો ગંધવાડો નાખ્યો હોય, આંખ દ્વારે નર્યો નાખ્યો હોય, એ એના અંતરમાં ઉકડો ભેગો થયો હોય, એ બોલે એટલે એ ઉકડો જ નીકળે. અને આપણે જો સાંભળીએ તો એ ઉકડો કાન દ્વારા આપણામાં જાય, બોલો, આપણે બની જાય ગાર્બેજ. આ વિવેક શીખવા જેવો છે, જીવનમાં ઉતાર્યા જેવો છે. આજકાલ જ્યાં જ્યાં માણસો ભેગા થાય છે, નવરાત થઈને બેઠા હોય છે, ત્યાં તમે કોઈક દિવસ જાણવા પૂરતું કાન માંડીને સાંભળજો, ભાગ્યે જ ક્યાંક હારી વાત કોક કરતું હોય તો. ચોરે, ઓટલે, પેટલે, લીમડે, બજારે, રોડે, અરે બાપા ડેરીએ, મંદિરે, બધે. આપણા દેશમાં તો માણા ભેગા થઈને ગમે તેવી વાતો બહુ કરે છે. ચાર પાંચ મિત્રો ફ્રેન્ડ ભેગા થઈને રખડવા જાય અને ક્યાંક એના બેહાણા હોય, ન્યા જઈને જે બધી વાતો કરતા હોય, લગભગ બધી ખરાબ હોય. અને એવી વાતો સાંભળી સાંભળીને જ છોકરા છોકરીઓ બગડે છે. મોટા ભાગના બહેનો ઘરે રસોઈ પાણી કરી લે, પછી નવરા હોય તેના ઘરના મોર ઓટલો હોય ન્યા બે, આ શેરીમ ભેગ્યું થઈને પાંચ દસ જણિયું બે, ખાટલા નાખીને બે, ભરત ભરત લઈને બે, અને ગમે તેવી વાતો કર્યા કરે, એમાંથી બહુ ખરાબ સંસ્કાર પડે છે. આને કોઈ તપાસી નથી જોતો, એને એવો ખ્યાલ જ નથી કે અહીંયા ખરાબ વાત એક ન જ થવી જોઈએ. અમારે પેડલે, અમારે ઘેરે, અમારે હોટલે, અમારી મીટિંગમાં, અમારા સર્કલમાં, અમારા મિત્ર મંડળમાં એકેય નબળી વાત ન જ કરવો જોઈએ, એને ખ્યાલ જ નહીં. જે મગજમાં આવે એ બક્યા કરે અને બાકીના બધા સાંભળ્યા કરે. પછી એ સંસ્કાર અંદર ઘર કરી જાય, પછી કાયદા નીકળતા નથી. બહુ બગાડ્યું આ નબળી વાતો, એ બધાનું બહુ બગાડ્યું છે, બહુ બગાડ્યું છે. સારું થયું અચિંદ્યાનંદ સ્વામી આપણને શ્રવ્યા શ્રવ્ય વિવેક બતાવ્યો કે ભાઈ સાંભળશો નહીં આવું બધું, સામાન્ય નો લેતા આ વાતને ગંભીરપણે લેજો. કાન દ્વારા કચરું આપણા અંતરમાં જવું જ ન જોઈએ. આ બાળકો અને યુવાનોને આ કથા બહુ કામની, એમને તો હજી કંઈક ટોળીઓમાં મળવાનું, બેહવાનું, જાવાનું, આવવાનું થાય તો ત્યાં ગમે તે વાતો થતી હોય, એ જો સાંભળે તેના સંસ્કાર પહેરી જાય ભાઈ. માટે સારી વાતો સાંભળજો, ખરાબ વાતો નહીં જ સાંભળવાની. કાનમાં પૂંભડા ગાલો, કાં ઊભા થઈને વિયા જાવ, કાં એને કહી દો એ સારી વાત કરતા આવડે છે, શું આવીને આવી વાતો બક્યા કરે છે, મોઢું છે એટલે ગમે એ બક બક કરવાનું. એમ ભલામણા કઈક તથ્ય વાળું બોલ, કઈક કામ લાગે એવું બોલ, કઈક જીવનમાં ઉન્નતિ થાય, પ્રગતિ થાય એવી વાત કરીને દાડો બગાડમાં એ ભાઈ એમ કહી દઉં. આપણે કઈ બોલીએ નહીં ને એ બધું ગમે એવું બક બક કરે તો આપણા અંતરમાં આમથુમથું ભેગું થાય બધું. હા ખરું ખોટું, હવે જો કીર્તન ભજન, આપણે કીર્તન ભજન સાંભળીએ, કામ થઈ જાય ને. રેડિયામાં, ટીવીમાં, ચેનલોમાં, ઇન્ટરનેટમાં, યુટ્યુબમાં બધે કીર્તન ભજન નહીં આવે છે, આવે છે કે નથી આવતા? કથા આવે છે, સારું સારું બધું ઘણું આવે છે, પ્રવચનો, જ્ઞાન, એનો લાભ લઈએ તો આપણે કેવા મહાન બની જાય. હવે મેં જેના નામ લીધા એમાં ખરાબ આવે છે, બોલો, અમુક અમુક ડાયરા ને અમુક અમુક જોક્સ ની કેસેટો હાવ બીભસ, હાવ ખરાબ. માલિકોને ગમે એવી વાતો ગમે એવી ગાળો બોલ્યા હોય છે અને એની એ કેસેટો વેચાય છે. એ યુટ્યુબમાં ઇન્ટરનેટમાં બધે મળે છે. હવે એક માણસ કીર્તન ભજન ને સારી સારી કથા વાર્તા સાંભળ્યા કરે, સારા સારા સંતના પ્રવચન નેટમાંથી ટ્યુબ માંથી ચેનલોમાં, અને એક માણસ બધો ગંધવાડો એમાંથી સાંભળ્યા કરે, બે કેવા થાય તમે મને કહો. જે સારું સારું સાંભળ્યા કરે એ કેવો થાય, ને જે ઓલું ખરાબ ખરાબ બધું માલકોથી કાઢીને એવું સાંભળ્યા કરે એ કેવો થાય? બેમાં ફેર પડે કે ન પડે? આપણે કેવા થવું છે એનું પહેલા નક્કી કરો. જો આપણે સારા થવું હોય તો એમાં રહેલું હારું હારું જ સાંભળવું જોઈએ. સાત્વિક જોક્સ હોય, ભીખુદાન ગઢવી છે, પેલા માયાભાઈ છે, એવા બધા જે હોય કે જેની વાતમાંથી કઈક સારા મળે. પણ અમુક અમુક ના નામ લીધા જેવા નથી, બ્રાહ્મણ ના દીકરા હોય પણ એના જોક્સ એટલે હાવ ડલ. કોઈ હારો માણા ઘરમાં ઈ કેસેટ લાવે નહીં. બોલો, ઘરના સભ્યો સાથે તો ન સંભળાય એમને, એકલાય ન સંભળાય, કાનમાં કીડા પડે એવું ખરાબ બોલે. અને તમે જો સાંભળો તો બધા શબ્દ અંદર ઘૂસી જાય ને પછી પાછા સાંભળે, અંતકરણ ભ્રષ્ટ કરી નાખે. માટે એવી નબળી સીડી કેસેટ કે કાંઈ પણ છોકરાઓ સાંભળવું જોવું નહીં. પાકું છે તો તમને સાબાશ. કીર્તન સાંભળ્યું હોય, વડતાલમાં બિરાજા વડતાલમાં, મારો વાલોજી બિરાજા વડતાલમાં, તો પછી આપણા મગજમાં શું વાગ્યા કરે? કીર્તન. અને ક્યારેક નાતા હાલતા ચાલતા બોલાઈ જાય તો શું બોલાય? કીર્તન. અને જો ફિલ્મનું ગીત સાંભળ્યું હોય હે તો શું ગવાય જાય? ફિલ્મનું ગીત ગવાય જાય. એ જ મગજમાં રીમ્યા કરે એ બધા શૃંગારિક શબ્દો, વિષય વાસનાના વર્ણન, અંતગણ ભ્રષ્ટ થાય, જીવ પછી એવો થઈ જાય. માટે સારું સાંભળવું, ખરાબ સાંભળવું નહીં. ભજન કીર્તન સાંભળો ને, સારા સારા સંગીતમાં આજ તો કેટલી કીર્તનોની ભજનોની કેસેટો છે. એક એક શબ્દ આપણા જીવનમાં અંજવાળા કરે હો ભાઈ, ઘણા પદો હરસ. પણ ઓલું જ ભંગારીઓ બધું કાઢીને સાંભળવું હા કઈ સારું નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ઉપદેશામૃતમાં કહ્યું કે સંસારમાંથી જીવ નીકળી જાય તે શાળા વિના એવું કેમ થાય? સાંભળજો, સંસારમાંથી જીવ નીકળી જાય તે શાળા વિના એવું કેમ થાય? કઈક તો એવી શાળા હશે ને નિશાળ. કઈ શાળા છે? હા, આજ શાળા કથા વાર્તા, તે સંતોની વૈરાગ વાળી વાતો સાંભળે તો વૈરાગ ચડી જાય છે ને, એને હું કઈ ઇન્જેક્શન આવે? બોલો, વાતો જ ઇન્જેક્શન નહીં આવતા. તે પૂજ્ય અથાણા વાળા સ્વામી મને કહેતા, મને કે જ્ઞાન સ્વામી તમારી પાસે ઇન્જેક્શન છે, ઇન્જેક્શન છે બધાને, ઇન્જેક્શન મારો છો, વૈરાગ કેમ કરો છો? આવે ઇન્જેક્શન ભાઈ તો આ બધાને વૈરાગ થાય છે એમ જ થાય છે. સમજી, આ શબ્દો સાંભળવા જ થાય. શબ્દોમાં તો બહુ તાકાત છે. ગુણાતીતાનંદ સ્વામી કે એવી વાતો વિના કેમ વૈરાગ થાય? ન થાય. ભમરી ઈયળને ચટકા ભરે છે ને ઈયળ ખમે છે તો ઈયળની ભમરી થઈ જાય છે. તેમ આમ ને આમ કથા વાર્તા કરવા માંડીએ તો શું ન થાય? કે શું ન થાય? સુરતમાં યમદંડની કથા કરી તે કેટલા લોકો ઘર છોડીને ભાગ્યા. શબ્દની તાકાત જુઓ. એક એકના મોઢા ઉપર વૈરાગ્યની રેખાઓ ઉપસી આવી. બોલો, એ યમદંડની કથા હજી સાંભળો, તમને એટલી બધી અસર કરશે. શબ્દોમાં એવું છે ભાઈ. વળી સ્વામી કે સાધુ સેવન કર્યા હોય તે કઈ શહેર જોવા ન જાય, એ બીજે ચીજે રખડવા ફરવા ન જાય, અને જુઓ અમારી વાતો સાંભળી અને અમારી પાસે બેઠા ને અમે શીખવાડ્યું ને શીખ્યા તો ભરવાડ રબારી અને ખાટ પણ પુસ્તક વાંચે છે. એ સર્વે સમાગમમાંથી થાય છે. હારું હારું સાંભળ્યું, હારું હારું શીખ્યા તો આવડ્યું કે ન આવડ્યું? સ્વામી કે એક કુંભારને સિંહાવલ લોકી છંદ અમે ભણાવ્યો, તે એક ચારોને બોલવા જ ન દીધો. કુંભાર કઈ ભણેલો હતો, પણ સ્વામી બોલે ને ઓલો સાંભળે, પાછો બોલે, સાંભળે ને બોલે. અભણ માણસો જેને વાંચતા ન આવડે એણે 500-500 કીર્તન કંઠે કરેલા, વાંચતા ન આવડે એને. એમ કે ભાઈ તું વાંચીને બોલ, હું સાંભળો. ઓલ્યો સોપડીમાંથી કીર્તન ની કડી બોલે, આજ સખી આનંદ ની એલી, એટલે ઓલ્યો બોલે સાંભળી, આજ સખી આનંદ એમ કંઠે કર્યા સાંભળીન બોલો. આમ વાત છે. માટે સારું સાંભળવું, ખરાબ સાંભળવું નહીં. જબરો પ્રતાપ છે સારું સાંભળ્યાનો. પણ આપણને આ વિશે ક્યારેય ઊંડા વિચારો આવ્યા નથી. હવે આપણને ખબર પડી કે આપણે હારા મોળા થઈએ છીએ એમાં આ શ્રોત્ર ઇન્દ્રિયોનો નાનો હુનો ફાળો નથી હો. આપણું હૃદય ભગવાનમય થાય છે કે વિષયમય થાય છે એને માટે આ કાન ઇન્દ્રિયોનો ફાળો નાનો નથી. આપણા છોકરાઓ સારા થાય છે કે નબળા થાય છે એમાં આ ઇન્દ્રિયનો ફાળો નાનો નથી. માણસ સુરવીર થાય છે કે ફોશી થાય છે, કામી થાય છે કે નિષ્કામી થાય છે, લોભી થાય છે કે નિર્લોભી થાય છે, એમાં કાનનો ફાળો નાનો નથી. કે માણસ મુક્ત થાય છે કે બદ્ધ થાય છે, નિર્માની થાય છે કે અહંકારી થાય છે, એ કાનમાં જેવા શબ્દો જાય એવો થાય છે, એ વાત પાકી થઈ ગઈ. હવે તો બહુ ધ્યાન રાખવું પડશે. ગમે ત્યાં બેહાશે નહીં, ગમે તે સંભળાશે નહીં, હવે તો સાવધાન થવું પડશે. કારણ કે હવે ખબર પડી, પેલા તો ખબર નહોતી, તે ગમે એવું સાંભળ્યા કરતા અને હાવ નોર્મલ માનતા કે માં હું હવે બોલે આપણે હું. પણ હવે ખબર પડી કે ના સાંભળાય. ઓલી મંથરા માંડી બોલવા તે કઈ કઈ અસર થઈ ગઈ ન થઈ ગઈ? પેલા તો કઈ કઈ કે ચૂપ રે, એવી નકામી વાત મને ન કરીશ. દશરથજી તો મહાન છે ને કૌશલ્યા તો કેટલા મહાન, અને રામના મનમાં એવું કઈ હોય નહીં, પણ મંથરાએ સાલું જ રાખ્યું, તું ભોળીશ ને તને ખબર ન પડે ને જોજે ને પછી તારે દાસીપણું કરવું પડશે ને. તે સાંભળી સાંભળી કર્યું ને તે કઈ કઈ ને હારી પેઠ ફિટ થઈ ગયું. લો સાંભળ્યું નો હોત તો બોલો, નબળી વાત કરી ન્યાથી જ કટ લઈને કાપ્યું હોય ચોપ તો કઈ વાંધો આવે? સાંભળ્યું બોલી લો, થઈ કઠણાઈ એમાંથી થઈ. ઓલા ગયા ગામના બે હરિભગત આવ્યા હતા સ્વામી પાસે સમાગમ કરવાને રોકાણા, ને બહુ કથા વાર્તા સાંભળીને પછી જયારે બરાબર આમ સત્સંગ જામી ગયો ને પછી ઘેર જવાના થયા ને ત્યારે છેલ્લે સ્વામી પાસે પગે લાગવા આવ્યા કે હવે અમે ઘેરે જઈએ છીએ, છેલ્લે કઈ શિખામણી આપને દેવી હોય તો. મૂળ ધરાયના પ્રશ્નોત્તરા બ્રાહ્મણ ગઢડાના ભક્તિ વલ્લભ કોઠારી ભાઈ આવ્યા હતા. સારી વાતો કરીને છેલ્લે પગે લાગવા આવ્યા, કઈ કહેવું હોય તો. એ ભક્તિ વલ્લભ કોઠારીએ આ મૂળ ધરાના બ્રાહ્મણને કીધું કે હવે એક ધ્યાન રાખજો કે હું કે તમે છે ને ખૂબ કથા વાર્તા રૂપી દૂધપાક જીમ્યા છો, પણ જો માખી એકાદી જમાઈ જાય તો બધો દૂધપાક ઓકાઈને બહાર નીકળી જાય. માટે હવે છે ને માખ પડવાનો દેતા. હ આ પ્રશ્નાત્રો બે ભાઈ બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં સ્વામી. પછી ગયા ઘેરે, પણ હે તિલક ચાલુ પૂજા ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એટલે એના હગા વાલા ને ગામના ને બીજા ને ત્રીજા ને બધા કે લે આ તો સ્વામિનારાયણિયા થઈ ગયા, હે આ તો ટીલવા થઈ ગયા. જે હોય સમજાવવા આવે કે હું ભાઈ સ્વામિનારાયણમાં નીતિ ઉઠીને નાવું, ભળીએ નહીં, ભફા ક્યાંક નાયા વગેરે ખાવું. બોલો તમે અમે ક્યાં ભળ્યા એલા, કેટલા સ્વામિનારાયણના નિયમ કડક. કોઈ પણ માણસ આવે અને એને વાત કરવા માંડે ને એટલે બે ભાઈ બેઠ બેઠ આમ આમ કરે. એટલે ઓલ્યા કેવા કઈ સાંભળતા નથી, હું આને કેવું ભૂયા જાય. એમાં ગામમાં એક ગોર કે બામણ થોડોક ડાયો ને કઈ કથા કરતો હશે સતનારાયણ આદિનારાયણ ખબર નહી. એને એના હગાએ કીધું કે ભાઈ તમે વિદ્વાન કેવા, ઉજળ ગામમાં એરડો પ્રધાન, એને લેવા. એને સમજાવ્યા બે ને કે પણ તમે સાંભળો તો ખરા, ત્યાં આમ આમ કરે. એટલે ભૂદેવ કે એટલે તમે બે આમ આમ શું કરો છો કે, તો કે માખી ઉડાડીએ છીએ. એટલે પણ એ માખ છે નહીં ને, તો તમારા શબ્દ છે ને એ જ માખ્યું છે અમારે માટે ખતરનાક ઝેરી માખ્યું. જો અમે ઉડાડીએ નહીં મારી બેટાની એકાદીએ જો અમારા કાનમાં પહેરી જાય ને તો અમે 15 દિવસ ગઢડે રહીને સંતોની વાણી રૂપી દૂધપાક જેમાં છીએ ને એ બધો ઓકાવી નાખે, આ તમારી ઝેરી માખ્યું કે. એટલે અમે માખ્યું ઉડાડીશ. અને ઓલ્યા ખીજાણાઓ કે એને આપણી વાતને તો માખ્યું માનીએ, એને માખ્યું માની આ ન સમજો કે ભાગો ભાગો હું ભાગ્યા બધા. પણ એ બે ભાઈ હોશિયાર, તે માખી ઉડાડી અને આપણે માખી ઉડાડતા નથી. કોક એવા શબ્દો ખરાબ કાઢે, ખરાબ વાત કરે, આપણા ભગવાનની નિંદા કરે, સત્સંગની કરે, આપણા ગુરુની હરિભગતની કાંઈક આડીવળી વાતો કરે, આપણા માતા પિતા ગમે ત્યાંની, તો આપણે તરત જ એ માખીઓને લેવા આમ કાન ધરી પછી અંદર ગરી જાય. કઈ કઈને એ મંથરાના મુખમાંથી નીકળેલી માખીઓ એ અંદર જઈને કેવું ઓકાયું ઉપાધિ કરીને. વાત આમ છે, માટે સાવધાન રહેવું. સંત વાણી સાંભળવી, અસંતની વાણી ન સાંભળવી, સાવધાન રહેવું. ભજન કીર્તન સાંભળવા અને ઓલા ફિલ્મી સોંગારી વાતો ડાયરા ન સાંભળવો, બરોબર છે. અને સંત વાણી સાંભળવી ને અસંતની ન સાંભળવી, ઉપાધિ કરી મેલે. ગુણાતીતાનંદ સ્વામી કે આજે જે વાત તે તો બધી અલૌકિક છે. કેમ જે કેળમાં તો કેળું જ લાગે પણ થોરમાં કેળું લાગે ન લાગે ને, આ તો થોરી એમ કેળા લાગ્યા. તે શું તો કે આયર રબારી ભરવાળ કોળી ને વાણંદ એ પણ બાયડ્યું મૂકી મૂકીને આવતા રહ્યા, એવો આ વાતોનો પ્રતાપ છે. જો એવા શબ્દ સાંભળ્યા લાગી ને ચટકી, તો એક શબ્દમાં કામ સુધરે ને એક શબ્દમાં કામ બગડે. બોલો, અમે નરસંડામાં હતા ને, ત્યાં એક ગોપો કરીને છોકરો જુવાનીઓ અમારું મુંડન કરવા આવતો, તેમાં પાન માવા ખાઈને આવે તમાકુવાળું, તે આપણને ભલી બાજતો આવે. તે વળી મેં એને સમજાવ્યો, મેં કીધું એટલે ભલામણ ન ખવાય. મને કે ચેમ ન ખવાય, મેં ન ખવાય આવું હું તમાકુ ખાવાની હોય, આ તો કીધું ખરાબ કહેવાય ન ખવાય. એવું બાપુ કીધું, હા ભલા માણા અહીંયા મેં કીધું તમારે તમાકુના ખેતર હોય એમાં મેં કીધું ગાયો ભેંસો જાય છે કોઈ તમાકુ ખાઈશ, તો કે ના. મેં કીધું તમારા તમાકુના ખેતરને વાડ ન હોય, તો કે એને કરવી જ ન પડે વાડ. મેં કીધું એમાં ગધેડા ઘૂસી જાય એ તમાકુ ખાતા નથી, ભલા માણા ગધેડાય ખાતા નથી, ગધેડાય એને તું ખાશ. ઈ હાસો તમે કીધું ને સમજાણ, ઉભો થઈને થૂક કેવો કે ગધેડા નો ખાઈ આપણે ખવાતું છે. તમાકુ છોડી દીધી, જો શબ્દોની અસર થઈ. તે ઘણો સમય ન ખાતી, મુંડન કરવા આવતો કે હવે નથી ખાતો, છોડી દીધી કે. એમાં એકવાર મુંડન કરવા આવ્યો તે માળો તમાકુ વાળો માવો ખાઈને આવ્યો ને મુંડન કરવા બેઠો ને મને બાશ આવી. મેં કીધું એટલે એ આજે માવો ખાતો તમાકુ વાળો હતા કે હા બાપુ શરૂ કર્યા માવા. મેં કેમ તે છોડી દીધા હતા ને, તો કે હું એક ડાયરામ ગયો હતો ડાયરામ, તે ઈ ડાયરામાં ઓલા ભાઈએ કીધું કે તમાકુ તો ગજડા હોય ન ખાય, કે માણા તો ખાય. હવે મેં જે દાખલો દઈને તમાકુ મુકાવીને એ જ દાખલો દઈને ઓલે ચાલુ કરાવી. મેં કીધું તમાકુ તો ગજડાય ન ખાય ભલામણા, તારે ખવાય માણાને? ઓલો કે ગજડા હોય ન ખાય, બાકી માણા તો ખાય. એટલે મને એમ થયું સાલા ગજડા હોય ન ખાય, આપણે ક્યાં ગજડા છીએ? એટલે બાપુ શરૂ કર્યું. જોઈ શબ્દની તાકાત, એક શબ્દ એને વ્યસન છોડી દીધું ને એના એ માણે પાછા શબ્દ એવા પડ્યા ચાલુ કર્યું. માટે હારું સાંભળો, મોળું સાંભળશો નહીં. એવા નબળા માણાની અસંત પુરુષોની વાતો સાંભળી સાંભળીને કંઈકના જીવન ઝેર થઈ ગયા છે, કંઈકના જીવન ઝેર થઈ ગયા. હ અસાધુ ખરાબ માણસો. એક ગામમાં પટલ પટલાણી વાડીએ ગયા. હવે ઘરે કઈક ડખો થયો હશે તો આ પટેલોમાં રિવાજ એવો, વાડીએ ગયા પછી બૈરાન મારે. ત્યાં કોઈ હોય નહી ને, એ વાડીએ ગયા સમજાણું. ત્યાં પછી પટેલ એક બે લાફા આટી દીધા, પછી બાઈ રોવા માંડી. સીધી રેજે ને તો નાખીશ કે. પછી આવ્યા ઘીરે, પછી સાંજે વાલું પાણું કરી. આ દેશમાં એવો રિવાજ, બાયુ બાયુ ભેગી થઈને બજારે બેહે ઘડી, ઓટલે પેટલે શેરીએ ગુંડલું થાય, ગુજબુજ ગુજબુજ વાતું કરે. એમાં લગભગ એક હારી વાત ન હોય, ત્યાં કઈ ગીતાના શ્લોક ન બોલે. તે આ બાઈએ વાત કરી કે મને આ તો આજ વાડીએ મારી. એક બીજી હતી સમજાણું, ઈ કે લે તે માર ખાઈ લીધો, તક બીજું શું કરે તું? મોળી મોળી કે, હા મને મારે લે મારો ધણી, થોરનું ડીંડલું લઈને વાયા થાવ. થોરનું ડીંડલું લઈને વાયા થાવ કે એમ હે ના મારે કે. અને સમજો પેલા મને મારો ધણી મારતો, પણ એક વાર તો હું થઈને સામે માર્યું સૂટું થોરિયાનું ડીંડલું તોલામ કે, તે દાડાનો સમજી ગયો. હા પેલા પૂછડી આમ હતી ને પછી આમ થઈ ગઈશ કે તું મોળી. એક વાર કરી મારા જેવું, પછી જો કાયમનું હક, ત્યાંને હુરાતન ચડી ગયું. હ ઘરે જઈને બોલી, બોલો કે વાડી આવી કે? તો કે આવવાની વાડીએ. એટલે આ જમાવી હોલ્યા નહીં, શબ્દ પડી ગયા, ગયા વાડીએ સમજ્યા. અને ઓલા પટેલ બોલ્યા ને આ થઈ હામી. હા ભાઈ જો મને અડ્યા તો. અરે તારી ભલી થાય ને. પછી પટેલે પરણો લીધો, બે શાર વળગાડ્યા તે ભાંભરી પડી. ભાઈ સાહેબ મારશો નહીં, ટાળી દઉં હાવ કે. અહીં કોણ જોવા વાળું છે મોટા સાહટિયામાં? હવે નહીં બોલું કે. કોઈ દી બોલી સામી કે કોઈ દી નહીં બોલું? ઘરે હરખી રહીશ તો કે હરખી રહીશ. પછી ઘરે આવ્યા, પછી પાછા સાંજે બે હાથ બેઠા, તે કે મને તો મારી માની તોડી નાખી જો, આ ભરોળ પડી. તે હું થયું તેમ તે કીધું એમ કર્યું એમાં. બોલી કે પણ તું મળી તક મારે મળી જ રહ્યો છો, તું ભાઈ સાહેબ પાણી સડાવી માંગે, માર ખાવાનો મારે થાય. આવું છે, આ શબ્દો છે ને બહુ ખરાબ. કઈ વાત સાંભળવી ને કઈ ન સાંભળવી એનો જેને વિવેક નથી, આ દુનિયામાં માણસ બહુ હેરાન થયા છે સમજાણું. રજા પડી, રજા રવિવારની, તે બધા નોકરો નોકરો ભેગા થયા. તે એ વળી વાત કરતા હતા કે હરો અમારો શેઠ બહુ આંકરો કે એ ભેગું તરત કરવું જોઈએ, નહીં તો માળો બહુ ખીજાય કે. તે ઓલો બીજો નોકર કે એમ થોડું શેઠ કેમ તરત થતા છે કામ? હું તો મારા શેઠને કહી દઉં સામે, બોલબોલ નહીં કરવાનું, થતું એમ થાય એમ તો કહી દઉં છું ને, હું કઈ સાંભળું નહીં કે તરત કહી દઉં, તું મોળો સાંભળેશ. તો પણ તું એવું કહી દે તો તારે શેઠ કઈ કહેતા નથી, કે હું કે અને કઈ નો આપણી જરૂર હોય, એક વાર કહી દે જો સીધું થઈ જાય બધું. તે આને ભાઈ ને શબ્દ પીડ્યા, એ સોમવારે નોકરી શરૂ થઈ ને ગયો, એમાં શેઠે કીધું ગોલી આમ કરી નાખ, તો એમ ન થાય શેઠ. શેઠ કે મારા દીકરાનું આ પરિવર્તન ક્યાંથી આવ્યું? એટલે કેમ ન થાય? એમ ન થાય તમે કહો, એમ બધું થતું એમ થાય. ઓલ્યાના શબ્દો પડી ગયેલા, શબ્દોમાં શક્તિ તો બહુ. શેઠ કે એ તને આ રાખ્યો છે કામ કરવા, હું કહું એમ તારે ન કરવાનું હોય તો અહીં તારું કામ શું છે? અહીંયા તો એમ કરી અને ચીઠી પાડી દીધી, તને રજા આપવામાં આવે છે બસ. તો એમ જ હોય ને, જવા દે. તે ઢીલું મોઢું કરીને ઘેરે આવ્યો, ઓલો પાછો સાંજે મળે ને, પંપ મારી ગયેલો. હાજ સુધી આટા માર્યા, હવે હું સલાહ લેવી એમ. સાંજે ઓલો આવ્યો, ભલા માણે તે કીધું એમ કર્યું, એમાં તો મને કાઢી મેલ્યો શેઠે. તો એવું થયું, તરત રવાના કર્યો, ભાગ ભાગ કે તું કઈ માઇન નહીં તાર, તને શું કરવાનો? તો કે તું બોલતો તને કાઢી નથી મૂકતા? તો કે મૂર્ખા, મારો શેઠ તો બેરો છે. બોલો, એ હા ભણતો જ નથી એટલે હું ગમે એમ બોલું, મારું તો હાલે છે. હવે આને સડાવી નોકરીમાં કઢાવ્યો. બોલો, હવે આને ઘરે ખીચડીના હા હા પીડ્યા, માટે નો સાંભળવાનું, સાંભળવું નહીં બાપા, આમાં તકલીફ થાય. અમે દર્શનડા ભણતા હતા, ત્યાંથી હાલીને વડતાલ જતા હતા, પછી ત્યાં મંદિરમાં મૂર્તિઓ કરાવી ને એ વખતે ઓલા મિસ્ત્રી પાસે જઈ ત્યાં જઈને બેસી. એ મિસ્ત્રી એવા રમૂજી હતા, એમાં એક છોકરો આવ્યો, આ મિસ્ત્રી કાકા મારા બાપા કુટર લાવ્યા પણ મને કોઈ દી આંટો મારવા ન દે. તું હારા આંટા વગીનો એટલે તને આંટો મારવા ન દે કે? મારા બાપા કુટર લાવ્યા, કુટર મારા હાથમાં જ રહે કે? મિસ્ત્રી કાકા એમ થોડું રહે તમારા હાથમાં. તો કે એ તો કેમ ન રહે? મને મારા બાપા અડવાડ નથી દેતા. તું મોળો કે? તો પણ આનું મિસ્ટી કાકા કરવું હું. તો કે એક કામ કર, તારા બાપા કુટર તને સોંપી દે, હું ટાંકીમાં રેતી ભરી દે કે પેટ્રોલની ટાંકી. હું ત્યાં બેઠો તને સલાહ આપી. બોલ્યો કે એમ કરવું ટાણે પછી રો કાકા. એ મારે ઘરે જઈને ડીઝલની ટાંકીમાં પેટ્રોલની ટાંકીમાં રેતી ભરી. બોલો, એને બાપાને ખબર પડી કે કોને કર્યું? મેં કર્યું, કોઈ ડી આંટો મારવા દો છો અને માર્યો માર્યો એના બાપાએ. બીજે દી આવ્યો મિસ્ત્રી, અને જોગાનું જો ગમી ન્યા જ હતા. એ મિસ્ત્રી કાકા મને તો મારી મને તોડી નહીં કહેતો. મિસ્ત્રી કાકા શું કહે? કોડા મારે જ તો હગો થાય, શું કર્યું તું? તો કે મેં રેતી નહીં. તો ભલા માણા મારે ખાવો પડે જો કુટરનો આંટો મારવો હોય તો. હા કે હો, એ કે હમથા આંટા મારવા ન મળે, કોડા એ તો મારે ખાવો પડે. પછી ધીમે ધીમે રાગે આવે. ઓલો કે સોલી ને કે હું રાગે આવે ભલા માણા. એટલે આવી સલાહ ને આવી વાતો સંભળાય ન સંભળાય, પણ આવું તો બહુ થાય છે ઘરો ઘર. ન સાંભળવાનું સાંભળીને પછી મગજ બરાબર નું ચકલીએ ચડે અને પછી એવા હેરાન થાય. એમ છે, ઉપાધિ છે બધી. સુરપણખા નું નાક કાપી નાખ્યું લક્ષ્મણે, એ સુરપણખા એ જઈને રાવણ ને ચડાવ્યો કે ન ચડાવ્યો? દશાયણે કરી બધી. સુરપણખા ની વાત જ ન સાંભળી હોત રાવણે, વેચી થાય વેચી થાય ત્યાં શું કામ ગઈ હતી એમ કીધું હોત તો વાંધો ન હોત. એમ એમ કરીને ઉભા થયા ભાઈ, સીતાનું અપહરણ કરી આવ્યા અને કુળે સહિત મૂવા. માટે એવા ખરાબ માણસોની વાતો સાંભળવી નહીં. હવે બીજી વાત કહું, આપણે ગુણાનું વાત સાંભળવા, અવગુણ કોઈને સાંભળવા નહીં. આપણને ખબર છે ને, આપણે કોઈના થોડાક ગુણ ગાઈએ ત્યાં કેટલું બધું વાતાવરણ પવિત્ર બની જાય છે. આપણે સાંપ્રદાયિક શિબિરને અમારા સંતોની શિબિરની સીડી બહાર પાડી તમે જોઈ છે, એમાં સંતોના જે ગુણાનું વાત થયા ત્યારે કેટલું બધું દિવ્ય અને આમ વાતાવરણ થઈ ગયું. અમે પહેલા અમારી શિબિરમાં આ ગુણાનુવાદનો પ્રયોગ કર્યો, કુંડળ સાધુ આશ્રમના બેઝમેન્ટમાં. ત્યારે જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી હતા, એ આ બધું જોઈને બહુ આશ્ચર્ય પામી ગયા. પછી એક પછી એક સાધુના ગુણ ગાતા, પછી જે સાધુના ગુણ ગવાય અને એવી એવી સાધુ એના હૃદયની, એના જીવનની, વર્તનની સમજણ કે ટેકનિક ને બધું ગોતીને બોલે, જેના ગુણ ગવાય એના પ્રત્યે બાકીના બધાને બિલકુલ અભાવ નીકળી જાય, બોલો ભાવ થઈ જાય. અને સભા પૂરી થાય પછી કે, એટલે આવી તો ખબર જ નહીં, હો આ તો ખબર જ નહીં, આ તો કેટલા મહાન છે, મને થોડોક અભાવ રહેતો હતો પણ આ ગુણાનુવાદ સાંભળ્યા ને એમના બિલકુલ અભાવ નીકળી ગયો. હવે ખબર પડી, કહો આમાં તો કેટલા ગુણો છે ને કેટલા, પણ આ ગુણાનુવાદ સાંભળ્યા એનો પ્રતાપ. હવે તમને કહું, અવગુણાનુવાદ સાંભળ્યા હોય તો થોડો ગુણ હોય એ નીકળી જાય અને અંદર અંદર બોલવા માંડી, લે તમે કીધું તો એ ખબર પડી, હું તો એને હારા માનતો હતો. જોયું, આપણે બધાના ગુણવાળા થવું હોય તો બધાના ગુણ સાંભળવા જોઈએ. બાપા અવગુણ સંભળાય નહીં, આ બહુ ધ્યાન રાખવું જોઈએ. ઘણા માણસને આવી ટેવ હોય, આપણે શાક સુધારતા હોય, બાથરૂમમાં નાતા હોય, ક્યાંક હાલ્યા જતા હોય, ત્યાં પડખે સડે અને ધીમે રીને કોકની નેગેટિવ વાત એકાદી ટપોક લઈને કાનમાં મૂકી દે, કઈ જાય નું, ઓલે આજ 8 વાગે ઉઠે, મોડા જ ઉઠે, લ્યો તમને નાખ્યો અવગુણ, શું તમને ફાયદો કરે? બહુ નેગેટિવ વાત કરવાની અમુકને ટેવ હોય, તમને ગમે એનો અવગુણ ટપક લઈને કાનમાં મૂકી દે, હવે એ તમારે પછી મમળાવવાનો, સડાવી દીધું એને તો. માટે એવા માણસોથી સાવધાન રહેવું, આપણને ક્યારેય બધામાં હેત થવા ન દે. કંઈક ને કંઈક કોકનો ને કોકનો ઝીણો મોટો અવગુણ બતાવ્યા જ કરે. ભાઈ હોય હવે હેઠો બેન, ગુણ કેન ગુણ. માટે એવા અવગુણો કોઈને સાંભળશો નહીં. અને ગુણો તો ખાસ સાંભળવા, ખાસ. ભગવાનમાં આપણને જે હેત થાય છે તે ભગવાનના ગુણ સાંભળીને જ થાય છે ને. આપણે જો ગઈ રવિ સભામાં સાંભળ્યું તો, એટલે જાપાનની કંપનીનો માણસે 5 મિનિટ પ્લેન મોડું પડ્યું ને એને રજા દેવાનું નક્કી કર્યું ને પછી એના ગુણ સાંભળ્યા તો બધા એ રિપોર્ટ બદલ્યા. જોયું, આટલું બધું ગુણ અને અવગુણ સાંભળવાનું છે. કોઈ દિવસ તમને ક્યારેય જે વ્યક્તિનો અવગુણ આવતો જ ન હોય પણ એ વ્યક્તિને વિશે અભાવવાળો માણસ જો તમને વાલો હોય ને એની વાત રોજ સાંભળ્યા કરો તો તમને જેનો કોઈ દી અભાવ નહોતો આવતો એ માણસ હારે તમારે અણબનાવને વેર થઈ જાય ને અભાવ થઈ જાય. બોલો, શબ્દોમાં આવી તાકાત છે. પછી હિંમત ભરી વાત અને હિંમત રહિત વાત, આ વિવેક બહુ શીખવા જેવો છે. શબ્દો હિંમત વાળા જો કોઈ બોલે તો બધાની હિંમત ચડી જાય, અને જો કોઈ શબ્દો હિંમત રહિત ફોશીપણા ના બોલે તો હિંમત વાળાની હિંમત ઉતરી જાય. બોલો, જોઈને શબ્દની તાકાત, ખાલી એ બોલ્યો ને આપણે સાંભળ્યું એમાં આ ફેર થઈ ગયો, એટલો કાંઈ હિંમત આવી જાય ને કે હિંમત વહી જાય. બોલો, શું એને કાંઈ ઇન્જેક્શન દઈ દીધું છે? ખાલી શબ્દો સંભળાવ્યા. એકવાર મહારાજ ને બધા પાર્ષદો ને બધા બેઠા હતા, એમાં નિષ્કુળાન સ્વામીને મહારાજ આજ્ઞા કરી કે સિંધુડો બોલો. એટલે નિષ્કુળાન સ્વામીએ સિંધોડો સંત બોલ્યા, ત્યાં તો મહારાજના જે પાર્ષદો હતા ને ઊભા થઈ ગયા સુરવીરો, અને સ્વામીએ સિંધોડો બરાબર જવા દીધો. ત્યાં તો અમુક અમુક પાર્ષદોને એવું હુરાતન ચડ્યું કે તરવાર્યું માંડ્યા ખેવા. મહારાજ કે, સ્વામી બંધ કરો, આ તો અંદર અંદર કપાઈ મરશે હમણાં. આ છે શબ્દની તાકાત. માટે સારું સાંભળો, ખરાબ સાંભળશો નહીં. એક અર્જુન કરીને પાળો હતો, એને જરા નબળા ઘાટ થતા હશે, ત્યાગી હતો મહારાજ ભેળો રહેતો, પણ સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ એટલે હિંમત હારી ગયો. એ મહારાજે એને કીધું કે તમે એક કામ કરો, આવા આવા કીર્તન કંઠે કરો. જે કીર્તનમાં બહુ ખુમારી હોય ને બળ હોય ને એવા કીર્તન એને કંઠે કરાવ્યા. ગઢડેઠ નીકળ્યા, વડતાલ જતા હતા, અમે કેરી નદીને પાંચથી આમ નીકળ્યા, ત્યાં અર્જુને વાત કરેલી, મને આવું નબળું થાય છે મહારાજ, કેટલા એટલે કીર્તન ગોખીને વડતાલ પૂગી ત્યાં, એ ગોખી નાખ્યા ગાય. પછી વડતાલથી પાછા વળ્યા, સમજાણું. પછી મહારાજ કે કીર્તન ગોખ્યા તો કે હા. મહારાજ કે તમે ગાતા હો, પછી હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે એવા બધા કીર્તન અર્જુન પાળો ગાય ને મહારાજ સાંભળે. તે એ બધા કીર્તન ગાતા ગાતા એટલો બધો એ બળ્યો થઈ ગયો કે નબળા ઘાટ માત્ર ટળી ગયા. આ છે શબ્દોની તાકાત. હિંમત આવી ગઈ ભાઈ. લોયાના છઠ્ઠા વર્તનાવતમાં મહારાજે કહ્યું, જે સંત હિંમત રહિત વાત કરતો હોય, જે શું એક જન્મે કરીને નિષ્કામાધિક ગુણ આવે છે, હે એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય, કેવી હિંમત રહિત વાત કરતો હોય, એની વાત ન સાંભળવી, એની વાત એના પ્રસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. મહારાજ કે પાછો ક્યાંક ભેગો થઈ જાય નાવા ધોવામાં ખુવામાં, પાછો મોડું ટમકું મૂકી દે તો આપણી હિંમત વહી જાય. જો આ છે શ્રવણ વિવેક વચનામૃતમાંથી, કે એની વાત સાંભળવી નહીં. અને જે એમ કહેતો હોય જે આને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ ને કામ ક્રોધ લોભ મદ મચ્છર માન ઇત્યાદિકનો શો ભાર છે, ભગવાનને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખશું એમ હિંમત સહિત વાતો કહેતો હોય, બરાબર સાંભળવી હો, કાન માંડી સાંભળવી, ને કામ ક્રોધાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વે પ્રકારે કરવો, કહેતા એની વાત પ્રેમથી સાંભળવી. એક દિવસ હતો, મહારાજે બધાને ચાઈને ભેગા કર્યા ગઢડા, અને મહારાજ કે સાંભળો બધા, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આપણા સત્સંગમાં થોડો કુસંગ છે. બધા સંતો કે મહારાજ કુસંગ? હા હા. અને સત્સંગમાં? હા સત્સંગમાં. અરે પ્રભુ, એવી તો શું વાત છે, એ કયો કુસંગ છે? ત્યારે મહારાજ કે વાતના કરનારા જે મોડી વાત કરે છે ને એ જ કુસંગ છે, હિંમત રહીત વાત કરે છે એ જ કુસંગ છે. બોલો, એ વાત જે સાંભળે એને હિંમત જતી રહે બિચારાને, તે શું વાત કરે છે? બે બાબતમાં મોડી વાત કરે છે. આજ્ઞાન ઉપાસનામાં તે શું કે ભગવાનનું બધું યથાર્થ વચન કોણ પાળી શકે ભાઈ? બધું થોડું પડે, આખી શિક્ષા પત્રી પાળી એટલે પડે એટલું પાળી, બધું કાંઈ પડે નહીં. આમ વાત કરે અને પાળવા વાળાને ઢીલા પાડી દે, સમજ્યા? કોઈકે સંકલ્પ કર્યો હોય કે નકોડી એકાદશી કરવી છે, તો લો પડખે ફોસી ચડે ન થાય, એલા એ નકામો મરીશ મારી ભેગો બે ઈજા ફરાળ કરવા, તો લો ઢીલો પડી જાય બિચારો, સમજ્યા? આ બધા આ નબળું બોલવા વાળા બહુ હોય, તે ઓલાનો બિચારાનો જોમ ટાળી દે, અને જો ઓલો હોય તો કે થાય થાય, હવે એમાં હું થોડું કઠણ પડે પણ ન થાય એવું કાંઈ નહીં, ભલામણ હિંમત રાખી થાય તો થઈ જાય. બોલો. મહારાજ કે સત્સંગમાં થોડો કુસંગ છે જે આવી વાતું કરે છે કે કોણ બધું પાળે છે, કોનાથી બધું પડે, ન પડે ન, હા. અને વળી એમ વાત કરે, ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં ધરવું તે શું આપણી કે લે ધરાય છે? એ તો ભગવાન કૃપા કરે તો ધરાય. આમ મહારાજ કે નબળી વાત કરીને ભગવાનને પામવાના સાધનોમાંથી જીવને નબળા પાડે છે, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યાદિકમાં જીવને નબળા પાડે છે. માટે એવી જે વાત કરે એને નપુંસક જાણવું, એને ઉપવાસ કરવો, એવી વાત થઈ જાય તો ઉપવાસ કરવો. બોલો, એવી નબળી વાત બોલવાની જ નહીં, કેમ જે એ શબ્દો આપણા કોઈને સંભળાઈ જાય તો એનું બહુ બુરું થઈ જાય. જ્યારે વાત કરો ત્યારે હિંમત સહિત જ વાત કરજો. કહ્યું છે કે નહીં વર્તનાવતમાં, અને એને જ સત્સંગમાં કુસંગ કીધો. બોલો કેટલી આ ગજબની વાત છે. આપણને તો આવું કોઈ દી ખબર જ નહીં કે આ મોળી વાત કરવી ને સંભળાવવી કે મોળી વાત સાંભળવી એ તો બહુ મોટો કુસંગ ગણાય. તો હવે ખબર પડી ખરેખર યુદ્ધ ચાલતું હોય, હામ હામી મારામારી થતી હોય, એમાં એકાદો યોદ્ધો એવું બોલે કે અલ્યા ભાગજો, મારી નાખ્યા, અલ્યા ભાગો નહીતર મરી જાઓ, તો બધા ભાગે એક જ શબ્દથી. હો હા, અને એ બધા ભાગ્યા હોય એમાં એક યોદ્ધો પાછો વળે, અરે ગમે તે થાય કાપી નાખો, મરી જે પાર, અરે તમારી ભાગે એ બીજા, તો પાછા વળે બધા. શબ્દની તાકાત જો. એટલે આ ભાગજો જ ભાગે, અરે ભાગતા આવીશું ત્યાં તો બધા આમાં પાછા વળી જાય. માટે હિંમત રહી તો વાત કરવી નહીં, મહારાજે ના પડી છે. મહાભારતનું યુદ્ધ થયું ને એમાં કર્ણના સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણે શલ્યને ગોઠવી દીધા. રાજા શલ્ય પાંડવના મામા, તે કર્ણની આગળ રોજ મોળી વાત કર્યા કરે, સમજાણું. અને અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ સારથી તરીકે રહ્યા. તે અર્જુન ઢીલો પડે ત્યાં ભગવાન એવી બળભરી વાત કરે, અરે હું મોળો પડી ગયો, આ કટાણે કલમશમ કીધુશમ, અરે બાજ બાજ ક્યાં છે, ભૂકા કાઢી નાખી, એમ કરીને એવો પાનો સડાવ્યો. એમાં એક દિવસ કર્ણ શલ્યને કે, એમાં શ્રી કે મારું માછું શત્રુ કાપી નાખે તમે શું કરો? તો કે શું કરી, રથમાં નાખીને લઈ જાઓ, બીજું શું કરો, યથાસ્થાને અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરી નાખી અને આમથી કપાવવાનું છે તારું ભલામણા. હવે તને મારે બીજું કેવું હું, આપણે તો હવે હાલ હવે હાલ કઈ બાજુ રથ લઉં કે આવી વાત કરે બોલો. એક દિવસે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ મારું મૃત્યુ થાય તમે શું કરો? ભગવાન કે હું બેઠો છું ત્યાં સુધી તને મારનાર કોણ પેદા થયો છે? હું એને કરા ઘોડા આંકવા બેઠા છીએ કે કોની તાકાત છે તારો વાળ વાંકો થાય? અર્જુન કે હવે વાંધો નહીં, ગાંડી લીધો. એટલે આ આખી શબ્દની જે જમાવટ છે જીવનમાં, બોલો ગજબની વાતો છે. જોવો તમને વાત કહું, આપણા નંદ સંતો હતા, બધા સંતો મહાન, બધાને વંદન કરીએ, પણ ગુણાતીતાનંદ સ્વામીએ બળભરી વાતો કરી તો એનો પડઘો આજે જૂનાગઢ દેશમાં દેખાય છે કે નહીં? જૂનાગઢના સભા મંડપમાં બેસીને ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ 4 મહિના 4 દિવસ જે હો ફોફાવીને વાતો કરી, કાંઈક ભ્રમરૂપ થઈ ગયા. બોલો આ શબ્દોની તાકાત જુઓ. નંદ સંતો બધા હતા, બોલો. અદભુતાનંદ સ્વામી મહાન સાધુ, કઈ ના નહીં, એ વડતાલમાં રહેતા, પણ એમના જીવનમાં એવું નથી સંભળાતું કે એ રહ્યા ત્યાં સુધી હોફો જ ન પડ્યો, પુસ્તક બાંધ્યું જ નહીં, વડતાલમાં બેઠા બેઠા પુરુષોત્તમ નારાયણની સર્વપણાની વાતો હોફ હોપાવી. નહીતર અદભુતાનંદ સ્વામી 1939 સુધી રહ્યા આ ધરતી ઉપર. બોલો 1939 સુધી પોતે પણતા પણતા નીકળેલા, વૈરાગ્ય મારું કામ, એના ભાઈઓને વૈરાગ ચડાવી દીધો, પણ બળભરી હોફ હોફાવીને વાતો કરવાની ટેવ નહીં. તે વડતાલ દેશમાં એવો પડઘો ન જણાતો જેવો જૂનાગઢ દેશમાં જણાય છે. ભગવાનનો સર્વોપરીપણાનો સંતોનો મહિમા જે ગુણાતીતાનંદ સ્વામીએ રેડ્યો એવો નો રેડાણો. વાતોના તફાવત બતાવું છું. કોઈ બળિયો થાય અને વાતો કરે જોરદાર તો આખા દેશના માણસોના મગજ ફેરવી નાખે ભાઈ, વાતોમાં એ તાકાત છે. અટાણે ધરતી ઉપર કોઈ બળિયાને જોરદાર સાધુ હશે અને મહારાજની નિષ્ઠાની ને વિશ્વાસની નિશ્ચયની મહિમાની ધબધબાવીને વાતો કરતા હશે તો એને અડખે પડખે બધાને જોમ ચડી જતું હશે અને બધો લીલો છમ ઘેરો ત્યાં હશે. બોલો ત્યાં જાય અને શાંતિ થાય, ઇન્દ્રિય અંતકરણ જીતાય, ભગવાન ભજાતા હશે. એ આખું વાણી ઉપર છે ભાઈ. માટે હિંમત ભરી વાતો કરવી જોઈએ, મોળી વાત કરાય નહીં, કેફની વાતો અને એવી જ વાતો સાંભળવી. આજ ગુણાતીતાનંદ સ્વામી ની વાતો નો એક પાઠ કરી જાય ને ત્યાં આપણું વર્તન ને વાણી ને વિચાર બદલી જાય. બોલો, જરાક ઇન્દ્રિયોને મૂજવા હોય ને, વાસના એ કંજડ્યા હોય ને, કઈક બે ત્રણ નાની મોટી આજ્ઞા લોપાઈ ગઈ હોય ને, જરાક આમ અકળાણા હોય ને, એક પાઠ જો ગુણાતીતાનંદ સ્વામી ની વાતો નો કરી નાખ્યો, વાસુ હબહબાઈ હોરાતન આવી જાય. બોલો, એવી બળવાળી વાતો વાત એમ છે. એક તમને પ્રેક્ટિકલ દ્રષ્ટાંત દેવું છું, મને નિર્મળ સ્વામી નું તમે કદાચ સાંભળ્યું તો હશે. નિર્મળ સ્વામી પૂર્વાશ્રમ માંથી સાધુ થવા આવેલા, પછી અમે નડિયાદ ભણતા હતા એ વખતે, પછી એના સંબંધીઓ તેડવા આવ્યા, અમારો જોગ અને બળ ઘણું એટલે ગયા નહીં કર્યા. સમજાણું કે ભગવાન જ ભજવાસ, બીજી વાત નહીં. આવીને કે તારી બાઈએ ખાધું નથી ને અઠવાડિયેથી રોવે છે ને આમ છે ને તેમ છે ને, પણ કાંઈ બહુ અસર થઈ નહીં. પણ પછી એ લોકોએ કીધું કે તો પછી હવે ઘરે આવીને પછી રજા લઈ જાઓ એમ, એકવાર ઘરે આવો તો રજા આપી દઈ. પછી અમે તો ગોપાલદાસને સાથે લઈ અને વાવડી ગયા. હો, એ મંદિરે દર્શન કર્યા ને પછી કે હવે ઘરે હાલો. હવે એને ઘરે તો બધું માણા ભેગું થયેલું, એક આખો ઓરડો બહેનોનો ભરેલો, દોઢો જેટલા બહેનો હશે ને બીજા બધા ઓશ્રીમાન ફળિયામાન માણસો ને આમ ઓશ્રીની ધારે ભાઈ અમને ગોદડા નાખી દીધેલા ને અમે ત્યાં બેઠા. હવે ભાઈ સંસારની રીત તો એવી, ત્યાં ઓરડામાં બેયું રોવે ને આણી ઘર છોકરા નાના મોટા રોવે ને બધા ગલગલા થઈ ગયા. કારણ કે ભાગી ગયેલો છોકરો ઘણા દિવસે ઘરે આવ્યો એટલે બધાના હેત તાજા થયા. પછી મને એવું લાગ્યું કે વાતાવરણ બગડતું જાયશ, હવે શું કરવું? હવે આ એના બાપા અને ભાઈઓ અને હગા અને વાલા બેઠા છે અને મારી પાસે જ બેઠા હતા ગોપાલદાસ, પણ હવે ન્યા જ મારે કઈ વિષય ખંડન કે સંબંધીનું ખંડન કે કઈ બીજી વાત તો કરાય નહીં, પણ હું પામી ગયો કે ગાડીમાં ડીઝલ ની જરૂર છે. પણ હવે પૂરવું કઈ રીતે ત્યાં કઈ રીતે ઉપદેશ દેવો, સમજાણું? પછી ઠાકોરજી મને હુજાડ્યું અને કામ થઈ ગયું. એ વાત કોઈક દિવસ નિર્મળ સ્વામીને પૂછજો, જાજી તો મારે નથી કહેવી, ઈ કહે કે ઓલી જરાક વાત કરો ને, સમજાણું? પછી મને એમ થયું કે આમ તો ઉપદેશ દેવાય નહીં, પણ ઓલાના જેવું અમે કર્યું. ઓલી વાત તમે સાંભળી છે ને, ઘી ચોરો સ્વાહા, બહુ જૂની વાત છે. ઘી ચોરો સ્વાહા, હવે આમ તો કહેવાય નહીં સીધું કામમાં હોય એટલે. પછી એક એનાથી ઓલી જૂની વાત છે, સમજ્યા? ઘીવલડા શેમાં ચોરીએ, એને પછી જવાબ આપ્યો, આ ઈ જ વાત છે. પછી અમારે તો છૂટક્યો નતો ડીઝલ પૂર્યા વગર. પછી અમે કીર્તન ઉપાડ્યો, એટલે બધાને કીધું હલો ભાઈ થોડીક વાર કીર્તન ભક્તિ કરીએ. કીર્તન બોલો હલો બજાય, એમ કરીને મેં કીર્તન ઉપાડ્યો કે સજની ટાણું આવ્યું તે ભવ જળ તરવાનું રે,
સજની
કીજી રે મોગો મનુષ્ય.
પડ્યું. પછી મેં આમ હામું જોયું તો જરાક આમ દીવામ દિવેલ પુરાણું
સજની આરે તો ઘડીયો અમરત લાભ
ડીઝલ પૂર્યું આવું થયું તું. શબ્દની એ તાકાત છે એ આપણને અનુભવાય છે. બળની જરૂર હતી તો આ પદે તેથી બળ પૂર્યું, પછી વાંધો ન આવ્યો અને ખરેખર સાધુ થયા. ધીમે ધીમે દેહમાંથી અને સંબંધીઓમાંથી હેટ તૂટે છે અને એ સાધુની વાતોથી જ તૂટે છે. મહારાજે ખૂબ વાતો કરી અને કરાવી હતી એટલે આ સત્સંગ વધ્યો છે. આ બધોય સત્સંગ વધ્યો એમાં વધારે વધારે ફાળો છે શબ્દનો. અહમ મમત્વના ખંડનની વાતો સાંભળવી, પણ અહમ મમત્વનું પોષણ થાય એવી વાતો એવા શબ્દો કાનમાં ન પડવા દેવા. મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળી એવો એની વાણીમાં શો દોષ જાણવો? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો, જે વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ ધર્મ એની જ અહંકાર કરીને પોતે સરસાઈ દેખાડ્યા કરે ને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિ ગુણ હોય તેની કાંઈ ન્યૂનતા દેખાડે એવો જ એની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. અહમમત્વની પોષક વાત કરતા હોય તે સાંભળવા જેવી નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની વાણીમાં તો કુચ્છિતપણું હોય, કુચ્છિતપણું એટલે નિંદાવાળી, ખરાબ વાણી, તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કઈ વાણી છે? કઈ વાણી સાંભળવી ને કઈ વાણી ન સાંભળવી એનો વિવેક સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આ કહ્યો છે. આ તો આપણે ખોળીને કાઢ્યો તા નજરે ચડ્યો કે મહારાજે કીધું છે કે આવું સાંભળવું નહીં, આવું સાંભળવું કે અમૃતની પેઠે પાન કરીએ એવી વાણી કઈ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા બાપ બેન ભાઈ તથા પોતાની જાતિ તેની કુચ્છિત શબ્દે કરીને નિંદા કરતો હોય આકરા શબ્દથી, તો તેની તે વાણી હારી જાણવી, અમૃતની પેઠે પાન કરવી શા સારું છે? તે વાણીને સાંભળીને જે સાંભળનાર છે તેને તે સંતની કોઈનો એમ ગુણ આવે છે, આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી આદિકમાં હેત નથી, માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. લો હવે વિષય ખંડન વાળી વાણી અને વિષયના મંડન વાળી વાણી, એમાં વિષય ખંડન કરનારી વાણી ખૂબ સાંભળવી, પણ વિષયનું મંડન થતું હોય, વિષયના વખાણ થતા હોય એવી વાતો બહુ સાંભળવી નહીં બાપા. કેમ જે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કલ્પ આખો સુધી ભગવાન સામે જોઈને બેહી રહે આખો કલ્પ, તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ટળે નહીં, માટે વિષય ખંડન થવું જ જોઈએ. ને સાધુ મળે તો ટાળે, કેમ જે સાધુ વિષય ખંડન કરે અને ભગત બેઠો બેઠો સાંભળે તો એને વિષયનો અભાવ આવે. ગોપાલ સ્વામીએ પોતાની વાતોમાં પાંચેય વિષયનું એક એક કરીને ખૂબ સરસ ખંડન કર્યું છે. આજે આપણે સાંભળીએ ને તો જોમ ચડી જાય ને વિષય સામે લડી લેવાનો આપણને તાન ચડે અને વિષયનો અભાવ આવે જ. બોલો, સાધુ મળે ટાળે ને નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે કે ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં છે, શ્વેતદ્વીપમાં છે, બદ્રિકાશ્રમમાં છે અને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ ચાર ઠેકાણા વિના બાકી સર્વ ઠેકાણે વિષયનો આદર છે. શું છે આદર? કોઈ વાંકું બોલી નથી શકતા વિષયનું. અને અમુક જગ્યાએ અમુક માણસો ભેગા થાય ને ટોળું, એમાં તો વિષયની જ વાતો થતી હોય અને ગમે તે વાત થતી હોય ને છેવટે એમાંનો કોક માણસ કાંઈક હલકી સ્ત્રી સંબંધી બીભત્સ વાત માલકર મૂકે ને ત્યારે જ એનો એન્ડ આવે. અમુક એવા જ હોય, હળવી હલકી ખરાબ વાત લાવી જ નાખે. માટે એવી વાતો સાંભળવી નહીં, એવા ટોળામાં ભળવું નહીં. સંત જીવનનો મહિમા સાંભળવો, વિષય જીવન જેનું હોય એનો મહિમા એની વાતો ન જાણવી, એવા આખ્યાન ન સાંભળવા. વિષય પુરુષોના એની કથાઓ એનું જીવન એનો મહિમા આપણે ન સાંભળો. સમજાણો? હરિભક્ત તણા આખ્યાન સુણશે થઈને સાવધાન, તેથી તેના જેવા ગુણ આવે પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. સંતોના હરિભક્તોના આખ્યાન સાંભળે તો બહુ જીવનું રૂડું થાય. કેટલા માટે તો આપણે ભારતમાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ઓલા સ્વામી બધાના આખ્યાનોની કેસેટો બહાર પાડી, એના પુસ્તક બહાર પાડ્યા, તાકી એ સાંભળે વાંચે તો જીવનું રૂડું થઈ જાય. હરિભક્તના જીવનની કથા સાંભળવી, પણ કુસંગીને વિષયને અભક્ત માણસો હોય એના જીવનની કથા નાખ્યા ન સાંભળવા.
સુંદર જશ સતસંગી ના જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવ સાગર નો પાર. સાંભળતા સંકટ ટળે, કહેતા કળી મળ જાય. દર્દી સંભારે જે દર્દ માં તેની શ્રી હરિ કરે સહાય.
સાંભળો વળી દોષ ખંડન ની વાણી સાંભળવી, પણ દોષોનું મંડન થતું હોય એવી વાણી ન સાંભળવી. કામ ક્રોધ લોભાદિક સંત શત્રુનું ખંડન થતું હોય એ વાણી બહુ હારી હરિભગતને, મુમુક્ષુ સંતને. પણ જેમાં દોષનું પ્રતિપાદન થતું હોય એવો કોઈ ચીપી ચીપીને દોષનું વિષયનું મંડન કરતો હોય તો એ સાંભળવું નહીં, નહીતર આપણું બગડી જાય. બોલો, આના દોષો ભૂત જેવા છે, હા પહેરી જાય નીકળે જ નહીં. બોલો, પેલા હારંગપુર કોકને લાવ્યા હતા, તે પૂછ્યું કે કેમ એટલે આમાં આવી, તો કોને બોલાવી તાવી, તને બોલાવી કેવી રીતે, તો કે એને કીધું તું હાલ એમ. આને પૂછ્યું કે ત્યાં બોલાવી હતી, તો કે ના એ તો મારો અહીંયા મિત્ર હતો એને મેં કીધું કે હાલ મિત્ર, તો કે તેને મને શું ખબર ત્યાંને કીધું. એટલે આ ભૂતો આવા, હવે તમારે પહેરી જ જાય એમ દોષો એવા છે ને, તરત પહેરી જાય અને પછી જાય જ નહીં. બોલો, પહેરી તરત જાય અને નીકળતા બહુ વાર લાગે. કોઈ પણ કુટેવ નબળો સ્વભાવ તરત આવી જાય, પછી કાઢતા કાઢતા વર્ષો જાય પણ થાય નહીં, એવું મેળ પડે નહીં. પછી આસ્તિક લોકોની વાણી સાંભળવી, નાસ્તિક લોકોની વાણી ન સાંભળવી. કેમ જે નાસ્તિકની વાત સાંભળતા સાંભળતા કંઈક સત્સંગી નાસ્તિક થઈ ગયા, કંઈક સાધુ ભાગી ગયા. બોલો, દેશ વિદેશમાં ફરતા એવા નાસ્તિક માણસનો જોગ થઈ જાય, એ એવા પોઈન્ટ મૂકે અને સાંભળે તો શંકા કરી જાય કે ભગવાન હશે કે નહીં, હાલો ખોટે રસ્તે ચડી ગયા. ભલે હરિભગત બહુ સારા હતા હો, આખા ગામમાં એને એકલું મંદિર કરાવ્યું એકલાએ. યમદંડની કથા સાંભળીને કેસેટો બધાને બહુ આપીને ટીવી ઘરમાં જ કાઢી નાખ્યો. પણ નાસ્તિકનો સંગ થયો તે નાસ્તિક થઈ ગયા. બોલો, બને સાવું. માટે નાસ્તિક વાળી વાણી ન સાંભળવી, પછી સાકારવાદી વાણી સાંભળવી, નિરાકારવાદી વાણી ન સાંભળવી. એમાંથી એ કંઈક નિરાકારવાદી થઈ ગયા. પછી છે ને સુષ્કે વેદાંતિની વાત ન સાંભળવી, ભક્તિવાળું વેદાંત હોય ને એની વાત સાંભળવી. પછી કેવળ કર્મવાદીની વાતો ન સાંભળવી, પણ જે ભગવાનના આશરે કલ્યાણ થાય એવી વાતો કરતા હોય એ વાતો સાંભળવી. આ બધો વાણી વિવેક છે. કૂડાપંથીની વાતો ન સાંભળવી, એ હાવ ખોટા હોય. સાચા જે પંથ હોય એની જે વાતો છે તે સાંભળવી. શક્તિપંથીની વાતો ન સાંભળવી, દારૂ માંસ ખવારીને વર્તમાન તોડાવે. માટે સહભગવદ વર્તમાનવાળી વાતો હોય ને એને સાંભળવી. અને બીજાની શુશ્રુષા થતી હોય, વખાણ થતા હોય એવી વાતો ખાસ સાંભળવી. અને નૈરા પોતાના જ વખાણ જે વાતમાં આવ્યા હોય એ ન સાંભળવું. માણસ બોલતો હોય એમાં બે વખાણ આપણા કરતો હોય ને બે વખાણ કોકના કરતો હોય, આપણા વખાણ જ્યારે કરતો હોય ને ત્યારે તરત આપણે બોલવું એટલે કપાઈ જાય. અને બીજાની વાત કરે ને બીજાના વખાણ કરે ત્યારે આપણે સાંભળવું, પણ આપણા વખાણ આપણે સાંભળવા નહીં, બહુ સારું નહીં. ઘણાને પોતાના વખાણ સાંભળવાનો શોખ બહુ થાય છે, પણ એ શબ્દ તો છેવટે પોતામાં શ્રેષ્ઠત્વ નાખી દે તો બીજા ગૌણ થાય ને પછી આપણું બહુ ભૂંડું થાય. માટે સ્વશ્લાઘા નહીં સાંભળવી અને પરશ્લાઘા ખૂબ સાંભળવી. કેવળ પોતાના બળવાળી વાણી નહીં સાંભળવી, નહીં બોલવી. અને હરિનું સંતનું બળ કહેતો હોય ને એ સાંભળવી. આપણા મોટા સંતો હતા ને, એને કોઈ આવીને એમ કહે ને કે સ્વામી તમારા આશીર્વાદથી અમારું કામ થઈ ગયું, તો તરત બોલતા ભગવાનની કૃપાથી તારું કામ થઈ ગયું ભાઈ, ભગવાનનું બોલ, ભગવાનનું બોલ. પોતાના બળવાળી વાણી કોઈ કે તોય નહોતા કાને ધરતા, અને તરત ભગવાનને સંતને ખાતે એના બળમાં નાખી દે બધું. આવું હતું. માટે એવી વાણી નહીં સાંભળવી કે જેમાં આપણું બળ ગવાતું હોય, જેમાં ભગવાનનું સંતનું બળ ગવાતું હોય એ સાંભળવી. જેમાં આપણું જ કરતાપણું નકરું ગવાતું હોય એ બહુ આપણે સાંભળ્યા જેવું નહીં. ભગવાનનું કરતાપણું, સંતનું કરતાપણું, એનો પ્રતાપ ગવાતો હોય ને આપણે સાંભળીએ તો આપણું કલ્યાણ થાય. પછી ચુગલી, ચાડી ચુગલી ન સાંભળવી. સમજ્યા? કોઈ સાનોમાનો કોકની વાત સાંભળીને આપણી આગળ હારો થવા કેમ તને કે ભાગતો? આ ધંધો કરે છે કોકની ખાનગી વાતો સાંભળવાનો? ખબરદાર, જો કોઈ બે જણા વાત કરતા હોય એની ખાનગી વાત સાંભળી તો શીખવાડાય નહીં છોકરાઓ ને. ક્યારેય કોકની ખાનગીમાં વાત સાંભળી લેવાની રીત શીખવાડાય નહીં. કોઈ છોકરો કોકના બાળને કાન દઈને જો વાત સાંભળતો હોય અને એ છોકરો આપણો હોય તો એને વઢાય, એ એમ કોઈની ખાનગી વાત સાંભળાય નહીં, કોઈની ખાનગી વાત રેકોર્ડિંગ કરાય નહીં, એ પાપ છે. ખબરદાર જો આવું કર્યું છે તો એમ કહેવાય. ઘણા તેને સાબાજી દે, લે એટલે તું ખરો, એટલે ખરું જાણી લેવું. કેવી રીતે જાણી લેવું? તો કે મેં આમ કાન માંડી, એટલે આ નો આ કરાય એવી વાત સાંભળાય નહીં, પ્રોત્સાહન અપાય નહીં. હિતકર વાણી હોય એ જ સાંભળાય. પછી કોઈની ગુહ્ય વાર્તા સાંભળવાનો શોખ ન રખાય અને એ સાંભળવા સારું હા આમ છે ને અવાતિયાય ન મરાય. અને કોકનું ખાનગી જાણી લેવા સારું કળા કરીને વિચિત્રપણું કરીને કોકનું જાણી લેવાની જે વૃત્તિ ને જે વલુરાય છે ને એ બહુ ભૂંડી. એવા માણસ શાંતિ હોય નહીં, શાંતિ લેવા દે નહીં. ભગવાનને જ્યારે જે વાત જણાવવાની હોય ત્યારે તે અવશ્ય આપણા ઉપર કૃપા કરીને એટલી વાત તે સમયે અવશ્ય જણાવે છે, એનો પાકો વિશ્વાસ રાખવો. પણ ટાણા પહેલા આપણે જાણવાની જરૂર ન હોય એવી ગમે તેમ હવાઈતિયા મારીને વાત જાણીને દુઃખી થવામાં બહુ માણસો પાવરદાર ને હોશિયાર હોય છે. દુઃખી થવામાં હક જ નહીં, બોલો આમ છે આમ છું જાણી જાણી કરવાની ઈચ્છા. ભાઈ તમને કહેવા જેવું હોત તો કીધું હોત, શું કામ અમથે અમતા આ બધી માથાકૂટ કરો છો, સમજાણો. પણ અમુકને એવી ખોટી બહુ જિજ્ઞાસા હોય છે અને ગમે એનું ખાનગી માન ખાનગી હોય એ જાણવા સારું થઈને માથાકૂટ કર્યા કરો. પણ એ સારું નહીં. કોકનો ગુપ્ત વ્યવહાર જાણવો, કોકની પતિ પત્ની નબળાઈ જાણવી, સમજાણે, કોકના હિસાબ કિતાબ જાણવા, આ તે બધું જાણી જાણી કરવું, ભાઈ શું કામ છે એ ભાઈ. કોઈને કાંઈ ભૂલ થઈ હોય તે આપણે શું જાણીને કામ છે, ભલે નકામ મુકામ મગજ બગાડો છો. આ સત્સંગમાં એવા ઘણા ડાયા માણસો છે, એને કહેવા જાય ને તોય કે ભાઈ મને કહેશો નહીં, મારે એ કાંઈ અંદર નાખવું નથી, હશે ભાઈ સીધી વાત કરી દો ને જે ભૂલ થયારું ભગવાન ભજો. ઘણા તો ખોતર ખોતર કરે, સમજ્યા, હે પછી હું થયું, પછી આમ થયું તેમ થયું. હવે એ કાદો બધો અંતરમાં જાય ને પછી ધ્યાન ભજન માનસી નડે. માટે દરેકે આ વિવેક તો બહુ જરૂરી જાણવો જરૂરી છે. એ બધું સાંભળવામાં સારું નથી, એ પછી માલિકોથી કાઢવું કઠણ પડે. હો એ પાણા પચાવવા જેવું છે. કોઈ ભોળા ભલા માણસો નિષ્કપટ ભાવવાળા હોય, આપણને આવીને એના ઘરની એના વ્યવહારની એની અંગતમાં અંગત બધી વાત કહેતા હોય, સારું આપણા માટે નહીં. એ તો બધું કે ઝીણું મોટું વર્ણવીને કે બોલો. હવે એવું બધું સાંભળ્યા કરી તો જાતે દાડે એક નંબરના કુસંગી થઈ જાય કે હારા મારો સાધુ હોય ને એ ઉતરીને હડેલ થઈ જાય. માટે એવી બધી ખાનગી જે બધી વાતો કહેવાતી હોય એને સાંભળવાની જાણવાની ટેવ હારી નથી. જાહેર વાર્તા હોય એ તમે સાંભળો, માં વાંધો નથી. પછી વિવેકવાળી વાણી સાંભળવી, વિવેકહીન વાતો નહીં સાંભળવાની. જે વાતમાં કોઈ વિવેક ન હોય, કોઈ દમ ન હોય, હાવ બકવાસ હોય, એ હું સાંભળીને કામ છે. પછી સાર્થક વાતો હોય એ સાંભળો, જે હાવ વ્યર્થ વાતો હોય, કોઈ ફળ જ એનું ન હોય, એ નહીં સાંભળો. પછી વાસ્તવિક વાતો હોય કે જેમાં વજુદ હોય, કુછ દમ હોય, એ વાતો સાંભળો. શેખ અલીના જેવી વાતો કરનારા જગતમાં ઘણા છે, એવી વાતો સાંભળી નું કામ. શેખ અલીના જેવી વાતો કોઈ દી ન સાંભળવી, ભાગે એમ કેવું. પછી સગરાની વાતો સાંભળવી, નુગરાની નહીં. હ ભજન આવે છે કેવું, હા નુગરાની વાતોનો સુણીએ રે. જેને પોતાના ગુરુનો મહિમા નહીં, ગુરુ નિષ્ઠા નહીં, જેને ભગવાનની નિષ્ઠા નહીં, એવા મનમુખી હોય, જેને કોઈ માથે રાખવા નથી, હાવ મનમુખી એકલા વર્તુ છે, એવો કાંઈ વાત કરે ને તો ન સાંભળવી. કરે ને, હા કે તમારે હું અહીંયા આમ પપેટની જેમ જીવીને કામ છે, જો હું આમ મારી રીતે રવજ છું ને એ બગાડી નાખે. જો ઓલી બાઈએ ન શીખવાડ્યું, થોરનું ડીંડલું નાખવું માર ખવડાવ્યો ને, ઓલે એ નોકરને રજા દેવડાવી દીધી ને, એ આ ઈ થાય, આમાં બીજું કાંઈ ન થાય. અને હરિ સન્મુખ જે વાણી હોય, ભગવાન સન્મુખ કરે એવી વાણી સાંભળવી, પણ ભગવાનથી વિમુખ કરે એવી વિમુખની વાણી નહીં સાંભળવી. આવે છે ને, વિમુખ વદન છે કથા સુની કથાય નહીં, બોલો બીજું તો હું. વિમુખ વિખ આપે વાતમાં, એવું એવું કાવ્યમાં. પછી નિષ્કામી વાણી હોય, નિષ્કામી જનની વાણી કે જેને સાંભળ્યાથી તમારામાં નિષ્કામી પણ આવે એવી સાંભળવી. પણ બાયલો માણસ હોય, સ્ત્રૈણ પુરુષ હોય, એની તમે જો વાત સાંભળો ને તો તમારામાં કામનાનું બીજ ન હોય ને તો એની વાતે કરીને તમારામાં કામના ઉભી થાય, બોલો. માટે ધ્યાન રાખવું, એવી જરાક નબળી વાત શરૂ થાય ત્યાં કેવું બની કે રહી, લબાડ એવી વાત કરીશ નહીં હડેલ. પરમાર્થી વાણી સાંભળવી કે જે વાત સાંભળ્યાથી તમને પરમાર્થ કરવાનું મન થાય. પણ સ્વાર્થી લુચ્ચી વાણી નો સાંભળવી. કેમ જે વાણી સાંભળીને તમે સ્વાર્થી થઈ જાઓ, લુચ્ચા થઈ જાઓ, સાવધાન રહેવું, એવી વાણી કાનમાં નહીં જવા દેવી. પણ જે વાણી સાંભળ્યાથી તમને પરમાર્થી પણ ઉચડે, દયા ઉદારતા કરુણા તમારામાં આવે, એવી વાણીને પ્રેમથી સાંભળવી. ગુરુમુખી જે હોય, આપણને ગુરુમુખી બનાવે એવી જે વાણી હોય એ પ્રેમથી સાંભળો. પણ મનમુખી બનાવી દે એવી વાણી ક્યારેય ન સાંભળશો. આપણા ગુરુમાંથી શ્રદ્ધા તૂટી જાય, નિષ્ઠા તૂટી જાય, અવગુણ બતાવી જાય આપણને, એવી કોઈ વાણી હોય તો એ નહીં સાંભળવી. એ સાંભળ્યા કરવામાં માલ નથી. આજ કદાચ એ સાંભળી લેશું, નહીં વાંધો આવે, પણ એ ખરાબ શબ્દો અંદર પડ્યા હશે અને ક્યારેક ગુરુ અપમાન કરશે ને ટળકાવશે અને કંઈક વાંધો પડશે, મંદિર્યું નહીં થાય ને મોગરો મરડા હે, તેદી ઓલા ખળે જે જે ગુરુના અભાવના શબ્દ અંદર નાખ્યા છે એ બધા મારા બેટા હૂતા જાગશે અને ડોળી નાખશે આખું હૃદય અને છેવટે એ આઘા કાઢે. માટે ગુરુમુખી વાણી સાંભળવી, મનમુખીની વાણી ન સાંભળવી. માયા કાયા કૂડ છે જેમ ધૂમ છાયા રે, મુક્તાનંદ કે ગુરુમુખીમાં પદ સમાયા. ગુરુના મહિમાના મુક્તાનંદ સ્વામીના પદ ઘણા છે. ભલે પોતાની નિંદા કરવી એમાં નુકસાન નથી, ફાયદો. મોટા મોટા માણસોએ પોતાને વિશે જોક કરી છે, પણ પરનિંદા વાળી વાણી નહીં સાંભળવી. સ્વનિંદા વાળી સાંભળો તમે તમારે. વળી ગુરુના મહિમાની વાણી સાંભળવી, પણ ગુરુ દ્રોહી જે માણસો છે એની વાણી ક્યારેય ન સાંભળવી, એમાં સારું નહીં બાપા. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પોતાના ગુરુની જ્યાં નિંદા ટીકા થતી હોય ત્યાં ઊભું રહેવું નહીં, અને ભગાય એમ ન હોય કાનમાં આંગળા ગાલીને ઊભું રહેવું, અને કાં તો એને છે ને એવું ઝડપે સલાક વેણ મારવું કંઈ બોલતો જ બંધ થઈ જાય. પણ પોતાના સંતો, પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ એની ગમે તેવી નબળી વાતો કરતા હોય અને આપણે જો બેઠા બેઠા એ સાંભળીએ તો બહુ આપણને પાપ લાગે. એને એક શબ્દ બોલવા ન દેવાય. ખબરદાર જો એક શબ્દ બોલ્યો તો. એકવાર અમે ક્યાંક ગયા હતા, એમાં ત્યાં બે સંતો હતા અને આમ બધા અમે દર્શન કરતા હતા તીર્થમાં. એમાં ત્યાં ગામના કોઈ ગરીબ ભગત આવ્યા, એમણે ઓલા સાધુના ગુરુ વિશે એક જરાક ભાંગલો શબ્દ કીધો અને ઓલા સાધુ જે લાલ સોળ થઈ ગયા, આખો આમ ચહેરો લાલ થઈ ગયો, મેં નજરે જોયેલું. એ કે હું રાકી નાવ આવી વાતો કરો છો એમ એ સાધુ બોલ્યા. કોણ હતા એ મારા ગુરુ, તમે શું જાણો હરાવ? બોલો કે ભાઈ હું નથી બોલ્યો. ઓલ્યા કે હવે ઓલ્યા બોલ્યા ના દીકરા. મેં કીધું થઈને કઈ લે, એક શબ્દ ઓલ્યો બોલે ચાલે. મેં કીધું હાલો ખેલ બગડી જાય, સમજાણું. આપણી સંત શિબિરમાં શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજીએ વાત કરી, ખબર છે કે મારા ગુરુ નું એક સાધુ વાંકું બોલ્યો તે એવો ઉલ્લી ને એના ખોળામાં પડ્યો, સીધો નઢિયો ચાલ્યો. મારા ગુરુ નું વાંકું બોલે પછી કે સાધુ મરી ગયો પણ હું એની શમશાન યાત્રામાં ન ગયો. કે આ એક ખુમારી હોય છે, એક નિષ્ઠાની આ વાત છે, અને એ વાત શાસ્ત્રીય છે. લતીપુરમાં વિપ્ર વલ્લભ જાની રહેતા હતા, આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીએ જેમને ગુરુ કર્યા હતા પ્રથમ, તે ગોપનાથ મહાદેવમાં રહેનારા આત્માનંદ સ્વામી. હવે આત્માનંદ સ્વામીના શિષ્ય છ જણા હતા ત્યાં લતીપુરમાં, અને આત્માનંદ સ્વામી અવારનવાર લતીપુર ગામમાં જતા, અને સ્વામીના અમુક વિરોધીઓ એ ગામમાં હતા, તે થોડુંક સ્વામીનું કાપતા. સંવત 1804 આત્માનંદ સ્વામી લતીપુર ગામમાં ગયેલા ત્યારે વલ્લભજાનીએ ગુરુદેવ પાસે મનની મૂંઝવણ રજૂ કરી હતી કે હે ગુરુદેવ, સર્વ રીતે સુખી છું પરંતુ સંતાન નથી. પછી આત્માનંદ સ્વામીની ખૂબ સેવા કરેલી વલ્લભજાનીએ, એટલે આત્માનંદ સ્વામી રાજી થયા અને આશીર્વાદ આપ્યો કે વલ્લભ, તું સોમનાથ મહાદેવનું પૂજન કરજે, ભોળાનાથની ભક્તિથી તારે ત્યાં પારણું બંધા હે. ગુરુના વચનમાં વિશ્વાસ રાખી વલ્લભભાઈ જાનીએ શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવનું પૂજન કર્યું, એટલે સંવત 1806 એમને એક પુત્ર જન્મ્યો. એ પુત્ર નું નામ ભોળાનાથ રાખ્યું. આ ગુણાતીતાન સ્વામીના બાપા આ ભોળાનાથ. પછી જયારે સંવત 1814 માં ભોળાનાથ નો યજ્ઞોપવિત સંસ્કાર હતો, 6 માં 14 માં 7-8 વર્ષે યજ્ઞોપવિત થાય, તે પ્રસંગે ગુરુદેવ આત્માનંદ સ્વામીને ખાસ બોલાવેલા. ત્યારે સ્વામી પધાર્યા અને સ્વામીએ એ પ્રસંગમાં ભોળાનાથનું ભવિષ્ય ભાગતા એમ કહ્યું કે વલ્લભ, આ તારા પુત્ર ભોળાનાથને ત્યાં બે મુક્ત અવતાર લેશે. ભોળાનાથને બે દીકરા થશે, એ બે મુક્ત હશે અને તે પ્રગટ પ્રભુના આશ્રિત થશે અને વિશ્વમાં વખણાય. એ સમયે બાજુમાં ઉભેલા સુખદેવ દવે, આ લતીપુરના જ હતા, તેણે ગુરુદેવ આત્માનંદ સ્વામીને કહ્યું, ગુરુદેવ મારે 5 વર્ષની એક પુત્રી છે અને મારા ઘરના ગુજરી ગયા છે, હું ગર્ભંગ થયો છું, મારી દીકરીનું નામ સાકર છે, હા ને અરુડે આશીર્વાદ આપો દીકરીને. ત્યારે આત્માનંદ સ્વામી કે, આ તારી દીકરી મહાભાગ્યશાળી છે સુખદેવ, એક કામ કરજે. શું? તો કે આ તારી દીકરીને આ ભોળાનાથ હારે પરણાવજે. ભોળાનાથની ઉંમર 7-8 વર્ષની ને સાકરબાઈની 5 વર્ષની, સમજે કે આને પરણાવજે. ઓલા જાની હતા ના દવે. ત્યારે સુખદેવ કે, સારું સ્વામી તમે કીધું એમ કરીશ. ત્યારે આત્માનંદ સ્વામી આશીર્વાદ આપ્યો, તો જા અમારા આશીર્વાદ છે ભગવાન, આ સાકરબાઈ દ્વારા અમે જે ભોળાનાથને આશીર્વાદ આપ્યો એની પૂર્તિ કરશે. એટલે ભોળાનાથને અમે કહ્યું કે આને ત્યાં બે મુક્ત અવતાર લેશે, એ સાકરબાઈની કુખે લેશે. પછી આત્માનંદ સ્વામીના મહિમાને નહીં જાણનાર લોકોએ સ્વામીની બહુ નિંદા ટીકા કરી, સ્વામી આવું બધું આશીર્વાદ ને આનું આ હાંધો કર્યો, નામ કર્યું ને એવું કર્યું ને, એટલે સ્વામીનો મહિમા નહીં જાણનારા ને એમ થયું કે સાધુ ને હું બધું આની અરે આને પરણાવજો, નામ કરજો ને તેમ કરજો ને તેમ, માંડ્યા સ્વામીની નિંદા ટીકા કરવા. કોક તો વળી સ્વામીને જાદુગરા માંડ્યા કહેવા, કામણ ટુમણ્યા, કારણ કે સ્વામી પરચાય બતાવતા. એટલે સ્વામીનું ખૂબ વાંકું બોલવા માંડ્યા. આ લોકોને પોતાના ગુરુની નિંદા સહન ન થઈ, એને એ શબ્દ સાંભળવા જ નહોતા. અને કેટલાક તો એના નજીકના સગા સંબંધી હતા કે એમની પાસે અવારનવાર મળવાનું, બેહવાનું, પ્રસંગોપાત ભેગા થવાનું થાય, એ લોકો ગમે એમ પોતાના ગુરુનું બોલે. એટલે એ આત્માનંદ સ્વામીના 6 ચેલા હતા, એ 6 ભેગા થયા. હા, એમાં વલ્લભજાની એક, બીજા ગગાભાઈ હુતાર હતા, ત્રીજા હતા રામજી હુતાર, ચોથા સુખદેવ દવે હમણાં વાત કરી, 5મા હરિભાઈ ખત્રી હતા અને 6ઠા નાનદાસ પટેલ. આ 6 ભેગા થયા લતીપુરાના. અને વિચાર કર્યો કે આપણે કાયમ આપણા ગુરુની નિંદા સાંભળવાની આ ગામમાં રહી, માટે આપણે આ ગામમાં રહેવું નથી, નીકળી જ જવું છે. કે એ 6 આત્માનંદ સ્વામીના શિષ્યોએ લતીપુરાનો ત્યાગ કર્યો, આ સાંભળવું ન પડે. એટલે એમાં વલ્લભજાની અને ગગા હુતાર ભાદરા રહેવા ગયા, જ્યાં જેને અનુકૂળ આવ્યું ત્યાં વયા ગયા, પોતાનું મૂળ ગામ વતન મૂકીને. અને રામજી હુતાર શેખપાટ રહેવા ગયા, નિષ્કવાન સાહેબ બાપાથી આવી. સુખદેવ દવે અને હરિભાઈ ખત્રી કાલાવાડ રહેવા ગયા, અને નાનદાસ પટેલ કાનમમાં ગોરવા ગામ રહેવા ગયા. આવો એમનો ગુરુ મહિમા અને ગુરુ ભક્તિ જ્યારે આત્માનંદ સ્વામીએ જાણી ત્યારે સ્વામી બહુ રાજી થયા કે ધન્ય છે તમને, તમે મારા વાંગલા શબ્દો નહીં સાંભળવા ખાતર ગામ ગરાસનો ત્યાગ કર્યો, તમારા મૂળ વતનનો. જાઓ તમને આશીર્વાદ દઉં છું, તમારા બધાને ઘરે મુક્તો અવતાર લેશે, આવા આશીર્વાદ દીધા. અને તે તમારા દીકરાઓને બધાને પ્રગટ પુરુષોત્તમનો યોગ થશે અને ઇતિહાસમાં એના નામ અમર થશે. આમ પોતાના ગુરુદેવના આશીર્વાદ એ લોકોને મળ્યા. પછી ગગાભાઈ હુતારને ત્યાં વશરામ, માવજી, રણછોડ, નારાયણ આ 4 પુત્રો અને હરભાઈ ને લાડુભાઈ 2 પુત્રી, 4 ને 2 6 મુક્તો અવતાર લીધો. પછી આ ગગાભાઈ છે ને એની સાથે નિષ્કળાન સ્વામીની બેન રૂડુબાઈના લગ્ન થયા, એ મુક્ત હતા, આ મુક્ત હતા. પછી આ ભાદરામાં વશરામ, માવજી, રણછોડ, નારાયણ આ બધા મહાન ભક્તો અને હરભાઈ ને લાડુભાઈ આ હરભાઈ ને જોડિયા બંદર પરણાવેલા. મહારાજ ત્યાંથી કચ્છમાં જતા વચમાં વાણ ને ડોલાવીને પાછા લાવ્યા થાળ જમવા. એ આ હરભાઈ સમાધિ વાળા લાડુભાઈ એવી ભગત હતી. અને વશરામ સુતાર એની વાત આવશે. કીડિયર ઉભરાણેલો સંકલ્પ થયો કે આ જીવને કારે પુરુષોત્તમ નો યોગ થશે. હે ભગવાન, ત્યાં તો અનંત વિમાન આવ્યા ને બધી કીડીઓ ધામમાં ગઈ. એ આ વશરામ ઉતાર. આવા બધા મુક્તો થયા આત્માનંદ સ્વામીના આશીર્વાદથી. ભાદરામાં વલ્લભ જાની રહેવા ગયા. વલ્લભ જાનીના પુત્ર ભોળાનાથના લગ્ન સુખદેવ દવે કાલાવડ રહેવા ગયા હતા. એની દીકરી સાકરબાઈ હારે થયા. અને એમને બે દીકરા જન્મા, મૂળજી ને સુંદરજી. અને આ બે મોટા થઈને સાધુ થઈ ગયા. મૂળજી એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સુંદરજી એના ભાઈ એટલે સદગુરુ શિવાનંદ સ્વામી. એમણે સંત થઈને જીવન જીવ્યું. પછી હરિભાઈ ખત્રી કાલાવાડમાં રહેવા ગયા. હરિભાઈ ખત્રી અને જાદવજીભાઈ કરીને દીકરા થયા. એ મહાન ભગત હતા. અને રામજી હુતાર ને ત્યાં લાલજી હુતાર થયા. એ નિષ્કુળાનંદ સ્વામી. અને નાનદાસ પટેલ ગોરવા ગયા. તેમને ત્યાં જીવરાજ નામને પુત્ર થયો. અને તે મહારાજના મહાન ભક્ત થયા. અને જીવરાજભાઈ પાછળથી જસદણ રહેવા આવ્યા હતા. અને એમને બે દીકરા થયા. એ બે મુક્ત સાધુ થઈ ગયા બે દીકરા. એકનું નામ સ્વામી ભગવદાનંદ અને બીજાનું નામ સ્વામી યોગાનંદ હતું. આના 78મા પ્રશ્ન છે ને. આમ એ લોકોએ જો ગુરુની નિંદા ન સાંભળી તો આત્માનંદ સ્વામીના આશીર્વાદ મળ્યા અને આ લોકમાં સુખી થયા. અને એમને ત્યાં મોટા મુક્તો અવતાર લીધા ને પ્રગટ પુરુષોત્તમના એમને ઘરે પગલા થયા અને ઇતિહાસમાં નામ નોંધાણા. માટે ન સાંભળવા જેવા શબ્દો જીવનમાં ક્યારેય સાંભળવા નહીં. આ આજની શ્રવ્ય વિવેકની કથા અહીંયા પૂરી કરું છું. અનેક પ્રકારના વિવેકની વાતો આવી છે. જેને જે લાગુ પડતી હોય તેણે પોતાના જીવનમાં આ કથા લાગુ પાડવી, જીવન સુધારવું અને પવિત્ર બનવું, અને જીવનને અપવિત્ર થવા દેવું નહીં. હવે આવતી સભામાં સંગ શુદ્ધિ વિવેક આવશે. આ સભાને પૂર્ણ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની